चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे, शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छे। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। शरीर की प्रत्येक क्रिया ना कारे अने आ विकल्पो ना वहता प्रवाह ना कारे मारु शुद्ध चैतन्य पणु एमा क्यांय पण मळ्युं नथी, भळ्युं नथी एवो चैतन्य स्वभावी भगवान आत्मा हुं छुं। विकार सत्ता स्वरूप छुं, नित्य छुं, निराकुर छुं। જયારે આ પર્યાય અનિત્ય છે, રાધા વિભાવ આપોતામય છે, મારા સ્વરૂપ ની બહાર છે, જ્ઞાની ને આ ભેદ જ્ઞાન દરેક સમયે વર્તે છે। જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે। જયારે પર્યાય દ્રષ્ટિ છૂટે ત્યારે નિકાળી થયો ભગવાન આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એમ કહેવાય। જે કઈ પણ પર્યાયનો પ્રવાહ વહે છે એ પર્યાય, એ અવસ્થા, સ્થિતિ, દશા, હાલત, કાર્ય, પરિણમન કઈ પણ કહીએ, એ પર્યાયના પરિણમનમાં જે પરિણમનમાં જે આધાર, એ ટકીને રહેનારું જે છે, એ ટકીને રહેનારું એ પોતે પરિણમતું નથી। અને એ જ સિદ્ધ કરે છે કે પરિણમનની પાછળ ટકેલું જે છે એ ધ્રુવ એવું એવું ટકેલું છે। ને એટલે તો આ પર્યાયનું પરિણમન યથા યોગ્ય સુવ્યવસ્થિત થઈ રહ્યું છે। આખા જગતમાં જે કઈ પણ પર્યાયમાં પરિણમન થાય છે એ સુવ્યવસ્થિત છે, યોગ્ય છે। એક સમયની પર્યાય, એક સમયની અવસ્થા, એક કાર્ય પણ આ જગતમાં અયોગ્ય થતું નથી। પ્રત્યેક પર્યાય યોગ્ય છે, એ યોગ્ય પરિણમનની પાછળનો આધાર એવું જે દ્રવ્ય, એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત એવું યોગ્ય છે। જેમ પહેલાના સમયમાં કંટીમાં બે પથ્થર હતા, એ નીચેનો પથ્થર અને ઉપરનો પથ્થર, એ ઉપરના પથ્થરને એવી રીતે આમ ફલાવવામાં આવે, ઉપરનો પથ્થર ફરે છે। જયારે ઉપરનો પથ્થર ફરે છે ત્યારે નીચેનો પથ્થર ફરતો નથી, એ તો સ્થિર છે, એ ટકેલો છે, એ પોતે પોતાનામાં સ્થિર ટકેલો છે। અને એ નીચેનો પથ્થર જે છે એ પણ જો ઉપરના પથ્થરની જેમ ફરવા લાગે તો ઉપરનો પથ્થર આ વ્યવસ્થિત ન ફરી શકે, એ નીચેનો પથ્થર જે ટકેલો છે એ ટકેલાની ઉપર આ નહીં ટકતો નિરંતર પલટાતો એવો ઉપરના પથ્થરનું કાર્ય ચાલુ છે. આ જે પર્યાયનું નિરંતર પરિણમન થાય છે, પર્યાય પરિણમે છે, એ પર્યાયના પરિણમનની પાછળ ટકી રહેલું એવું ધ્રુવ સત્તા સ્વરૂપ દ્રવ્ય છે. પણ અજ્ઞાનીઓને ઉપરનો પથ્થર દેખાય છે, એ પથ્થર દેખાતો નથી જે પથ્થરના આધારે ઉપરનો પથ્થર ફરે છે. અજ્ઞાનીઓને પર્યાય વાળો પક્ષ દેખાય છે, અજ્ઞાનીઓને દ્રવ્યનો પક્ષ દેખાતો જ નથી. અને એટલા માટે તે કે આ પર્યાયનું સ્વરૂપ ક્રમબદ્ધ છે, સુનિશ્ચિત છે, વ્યવસ્થિત છે. ક્રમનો અર્થ થાય છે એક પછી એક, એક સાથે નહીં, એક પછી એક. અને બદ્ધનો અર્થ થાય છે બંધાયેલું, એક પછી બીજું પછી ત્રીજું અને પછી ચોથો, આવો ક્રમે ક્રમે બંધાયેલું. અને પ્રત્યેક પર્યાય પોતપોતાના ક્રમે બંધાયેલી છે, તેથી પર્યાયના સ્વરૂપને ક્રમબદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય પોતાના ક્રમથી, પોતાના સ્થાનેથી આગળ કે પાછળ થઈ શકે એમ નથી, કારણ કે બંધાયેલી છે. એટલા માટે તે કે મોતીની માળામાં જે મોતી છે એ મોતી 100 મોતી છે, એ આગળ પાછળ થઈ શકે એમ નથી. એની શ્રદ્ધા એ વ્યક્તિને દ્રઢ છે, જે વ્યક્તિને એ શ્રદ્ધા છે કે મોતીની માળામાં જે દોરો છે એ દોરો તૂટે એવો નથી, એ દોરો અખંડ છે, એ દોરાને કોઈ તોડી શકે એમ નથી, દોરો તૂટી શકે એમ નથી. જો દોરો તૂટી જાય તો બીજા નંબરના મોતીના બદલે 8મા નંબરની મોતી આવી શકે, અને 8મા નંબરના મોતીમાં બીજા નંબરનો મોતી પણ જઈ શકે. પણ દોરો ન તૂટે તો 3જા નંબરનું મોતી પણ બીજા નંબરે આવતું નથી. આ જે ચૈતન્ય તત્વ અખંડ ધ્રુવ, એ દ્રવ્યની નિત્યતા એ વાતને બતાવે છે કે પર્યાયનો જે ક્રમ છે એ સુનિશ્ચિત છે, પર્યાયના ક્રમમાં ફેરફાર થઈ શકતો નથી. અને એટલા માટે જ પર્યાયને ક્રમબદ્ધ કહેવામાં આવે છે. એક સમયની જે પર્યાય છે એ એક સમયની પર્યાયમાં ફેરફાર કરવાનો જે ભાવ છે એ ભાવ ઘોર મિથ્યાત્વ છે. ને જેણે એક સમયની પર્યાયમાં ફેરફાર કરવાનો જે ભાવ અને ફેરફાર કરવાની જે વૃત્તિ, એક સમયની પર્યાયમાં ફેરફાર કરવાની જે વૃત્તિનો ભાવ જે પડ્યો છે, એવો જીવ અનંત કેવળી પરમાત્માનો અનાદર કરે છે, અનંત કેવળીનું અપમાન કરે છે, એક પર્યાયનો અસ્વીકાર કરે છે. સીધું કારણ એ છે કે કાચનો ગ્લાસ પડ્યો અને પડીને તૂટી ગયો. હવે આ એક પર્યાય પરિણમન થયું, એક પર્યાય ઘટિત થયું, એક ગ્લાસ હતો ને ગ્લાસમાંથી કાચના ટુકડા થઈ ગયા. આ જે પર્યાય ઘટી એ પર્યાય અનંત કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે. અનંત કેવળી ભગવાનના જ્ઞાનની એક સમયની પર્યાયમાં નહીં, કેવળ જ્ઞાનની ભૂતકાળની પર્યાયમાં, વર્તમાનની પર્યાય અને ભવિષ્યકાળની પર્યાય, આ ત્રણેય કાળની કેવળ જ્ઞાનની પર્યાયમાં આ પર્યાય જણાઈ રહી છે અને સહેજે જણાય છે. વગર આનાકાની કરે સહેજે જણાય છે, યોગ્ય થઈ રહ્યું છે એ રૂપે જણાય છે, અયોગ્ય કશું ત્યાં રહ્યું નથી. બરાબર છે, એ જણાય છે, જેમ છે તેમ જણાય છે. જે થયું એ સંબંધી ત્યાં એવા વિકલ્પ નથી કે આવું કેમ થયું. જેમ એ પર્યાય ક્લાસના પૂરો રોકવાની કેવળ જ્ઞાનની પર્યાયમાં સહેજ જણાય છે. એવી રીતે તે અહીંયા બારના સંયોગોમાં પણ આ રીતે આને સમજવાનું કે અનંત કેવળ ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાયમાં આ ઘાટને પૂરવાની ઘટના જે બની અનંત કેવળ કે છે યોગ્ય થયું. મહાવીર ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાયું કે બરાબર છે. આદિના ભગવાનના કેવળ જ્ઞાનમાં પણ જણાયું કે બરાબર છે. અનંત કેવળીના કેવળ જ્ઞાનમાં એ ઘટના ઘટી એ યોગ્ય છે. અને મિથ્યા દ્રષ્ટિ કહે છે કે આ થયું હવે બરાબર ન થયું. એ બરાબર ન થયું એટલે કે અનંત કેવળીએ કહ્યું કે બરાબર છે અને આને કીધું બરાબર નથી એટલે અનંત કેવળીથી ઉલટો ચાલ્યો. અનંત કેવળીથી ઊંધા માર્ગે ચાલ્યો એને અનંત કેવળીનો અનાદર કર્યો. એક પર્યાયનો અસ્વીકાર કરતા અનંત કેવળીનો અનાદર થાય છે. અને એટલા માટે તે આ સ્વરૂપને સૂક્ષ્મ રૂપે સમજવું જરૂરી છે. કારણ કે આ સિદ્ધાંત સમજમાં આવતા જ દ્રષ્ટિ પર્યાયથી હટીને દ્રવ્યમાં સહેજે કેન્દ્રિત થાય છે. આ વિષય એટલો મહત્વપૂર્ણ છે, માર્મિક છે અને સ્વરૂપની અનુભૂતિ માટે આ સ્વરૂપને સમજવા માટે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજવો અનિવાર્ય છે, સમજણ અનિવાર્ય છે. જે કંઈ પણ જગતમાં કાર્ય થાય છે એ બધા જ કાર્ય ક્રમબદ્ધ છે, ગોઠવાયેલી એની વ્યવસ્થા છે. પ્રકૃતિની વ્યવસ્થામાં અજ્ઞાનીએ બે પ્રકારના ભેદ કર્યા છે. એક પ્રકારની વ્યવસ્થા માટે એ કહે છે કે આ યોગ્ય છે અને બીજા માટે એમ કહે છે કે આ અયોગ્ય છે. ને ગરીબની ઝૂંપડીમાં જ્યારે એ શૂટિંગ લેવામાં આવતું હોય ને સેટ તૈયાર થયો હોય ગરીબની ઝૂંપડીનું શૂટિંગ અને એમાં થાળી વચ્ચે રૂમમાં પડેલી છે, ગ્લાસ વચ્ચે પડ્યો છે, વાટકો આડો પડ્યો છે, પાણી ઢોળાયેલું પડ્યું છે, નાનું એવું છોકરું રડે છે, એની આંખમાં આંસુ છે અને ચહેરો આખો બંધો છે, આવું જે એક આખું દ્રશ્ય છે. એક વ્યક્તિને અંદર લાવવામાં આવી અને એને પૂછ્યું કે આ બધું વ્યવસ્થિત છે. એ વ્યક્તિએ કહ્યું વ્યવસ્થિત ક્યાં છે, બધું આડું અવળું પડ્યું છે. એ વ્યક્તિ કહે છે બધું આડું અવળું પડ્યું છે. અને ફિલ્મના ડાયરેક્ટરને બોલાવવામાં આવ્યા અને પૂછ્યું કે બધું બરાબર છે, એમને કીધું બિલકુલ પરફેક્ટ છે. કોઈની દ્રષ્ટિમાં આ સ્થિતિ અયોગ્ય છે ને કોઈની દ્રષ્ટિમાં યોગ્ય છે. જે ઘટના અજ્ઞાનીઓની કલ્પનામાં અયોગ્ય છે બરાબર નથી, કેવળી ભગવાન કે છે બધું જ બરાબર છે. આ જાગૃતિને આ સ્વરૂપ કે દ્રષ્ટિકોણ કેવો છે, આખું જગત સુવ્યવસ્થિત છે પણ અજ્ઞાનીને એ અવ્યવસ્થિત લાગે છે. એટલા માટે અજ્ઞાની અવ્યવસ્થિત માનીને સુવ્યવસ્થિત જગતને સુવ્યવસ્થિત કરવાની કોશિશ કરે છે અને સુવ્યવસ્થિત જગતને સુવ્યવસ્થિત કરવાની જે કોશિશ છે એ જ અવ્યવસ્થિત છે. અને એની જે અવ્યવસ્થિત એવી આ જે કોશિશ છે એ પણ જગતની વ્યવસ્થામાં થવાની હતી, તેથી એ પણ વ્યવસ્થિત છે. આ જગતમાં કશું જ અવ્યવસ્થિત નથી. જ્યારે એક એવી દશા આવે ત્યારે સહેજે પ્રત્યેક પર્યાયનો સ્વીકાર થાય છે. એ પર્યાયમાં પણ આનાકાની થતી નથી કે આઉધ્ય થાય છે. સહજે એવો સ્વીકાર થાય છે કે બધું સુવ્યવસ્થિત છે. ત્યારે સહેજે એ પર્યાય દ્રવ્ય સહજ રીતે ઠરી જાય છે. આ બહુ રહસ્ય બહુ ઊંડા છે, સૌમ્ય છે. એમ છે એ પર્યાય જે છે આ સમજો ભાવ બહુ ઊંડા છે. એક સમયની રાગની પર્યાય, એ રાગની પર્યાય એ અનિત્ય છે, એ વિકાર છે. સાચને આર્થિકારી ધ્રુવ ભગવાન રામમાં. અને આ જે ભાવ થાય છે રાગ અને દ્વેષના ભાવ, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને આ રાગ દ્વેષના ભાવ. તો રાગ અને દ્વેષના ભાવને રોકવા એનું નામ પુરુષાર્થ નથી. રાગ અને દ્વેષના ભાવને રોકવા અને રાગ દ્વેષના ભાવ નહીં કરવા એનું નામ પુરુષાર્થ નથી. પણ રાગ અને દ્વેષના ભાવ જે થાય છે એનાથી આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જુદો છે એવું જાણવું એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ આને રોકવામાં નથી. એટલે જ્ઞાની મને રાગ દ્વેષ રોકાયા નથી. રાગ દ્વેષ થાય છે, યુદ્ધ કરવાના ભાવ આવે છે, વેપારી કરવાના ભાવ આવે છે, પત્ની પુત્ર સાથે રહેવાના ભાવ આવે છે, એ ભાવ રાગના ને દ્વેષના થાય છે. પણ તોય જ્ઞાનીને સમયે સમયે ભોગોના કાળે કર્મની નિર્જરા થાય છે. તો ભાવ જો નિર્જરા ન થવા દેતા હોય તો ત્યાં નિર્જરા કેમ થાય? ખરેખર એ ભાવથી નિર્જરા નથી, પણ એ ભાવ અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ બેના વચ્ચે જે જ જ્ઞાન થતું થયું એનાથી બંધન થતું, એનાથી બંધન હતું, એનાથી બંધન હતું. અને એ ભેદ જ્ઞાન ત્યાં પ્રગટ થયું કે અહીંયા ભેદ પડ્યો, ભેદ પડ્યો એટલે જ્ઞાનમાં ભેદ જાણે. એટલે પુરુષાર્થ રાગદ્વેષના ભાવને રોકવામાં નથી. રાગ નથી કરવો, રાગ નથી કરવો એમ નહીં. આ તે વિતરાગી ભગવાન દ્વારા કહેલા તત્વજ્ઞાનની આ વિશેષતા છે. અન્ય દર્શનમાં કાંઈ એટલું તમે સાંભળશો એમ કે શું કે ભાઈ જો પૈસા મળશે એ તમારા જેવા મળવાના છે તો મળશે, કર્મમાં લખાયેલા છે તો મળશે, તમારી યોગ્યતા છે તો મળશે, કામ આવશે તો મળશે, એ મળવાના છે તો મળશે. તમારા કર્મ એવા હશે તમને પૈસા મળશે, એ પૈસા કર્મ આવશે એને મળશે. તમારી ગમે એટલી મહેનત કરશો પણ વિતરાગી ભગવાનની વિશેષતા છે એ છે કે પૈસા જે છે પૈસા નહીં આ તો સંયોગ થયો. પૈસા એટલે સંયોગ. પૈસા સારા છે, એ ભાવ થયો, એ પૈસા મળવા એ તો કર્મના ઉદયથી થયો. પૈસા મળ્યા પણ પૈસા મળતા પૈસામાં જે રાગ થયો એ રાગ કર્મના ઉદયથી થયો, એ મારું ઉદ્દેશ નહીં. તો પુરુષાર્થ બે કર્મના ઉદયથી થાય. તો પુરુષાર્થ એ કે પૈસા કર્મના ઉદયથી, પૈસામાં રાગ થયો એ કર્મના ઉદયથી, અને એ પૈસા પૈસાના રાગ થયો એવું જે જાણ્યું જ્ઞાનમાં, એ જ્ઞાનમાં જાણ્યું આ જાણવું એનું નામ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ છે. સંયોગ અને
સંયોગમાં
એ તમને અત્યારે કોઈ એમ કીધું રોજ રોજ એવી રીતે કરોડો રૂપિયા
ઉમર ચાલુ થવાનું ખબર સાડા ત્રણ સુધી થાય છે. સાડા ત્રણ સુધી રાગ અને દ્વેષ ના ભાવ એના
પ્રાણ બંધ કરીએ.
પછી બીજી વાત કરો વાત કરું તારીખ
ત્રણ ત્રણ વાર ગુસ્સો કરવાનો કરું છું. ગુસ્સો આવે ના આજે ગુસ્સો કરવાનો કોઈ કે ગુસ્સો આવતો નથી. અને કોઈ ન કરવાનું કે તો આવે છે સીધી વાત છે કે તમારા ઉદયથી આવે
ત્યારે
ઉદય એવો હતો ભલે દર્શના રોકતા હોય તમને ઉદય એવો છે આ ભાવો જે આવે છે એ ભાવો પરમના ઉદયના નિમિત્તથી આવે એને પણ એ રીતે જાણે કે જેમ કરમના ઉદયથી વસ્તુ ભરી અને કરમના ઉદયથી મળતી વસ્તુ એ મારું સ્વરૂપ નહીં એમ કરમના ઉદયના નિમિત્તથી થતા ભાવ એ ભાવ પણ મારું સ્વરૂપ નહીં એમાં તારતમ્યતા છે કે મારું સ્વરૂપ હોય તો હું તો તમારી છું પણ કરમના ઉદયમાં જે મંદતા અને તીવ્રતા ઉદયકરણના એવા આવે તો આજે માનો કે એક લાખ રૂપિયા છે 99,000 થઈ ગયા પાછા 1,00,000 પાછા
97,000 થઈ ગયા 1,00,000 થઈ ગયા ઉદય બદલાય
છે એટલે આ સ્થિતિ કરમના ઉદય બદલાય છે એટલે ભાવો પણ બંધ અને તીવ્ર બંધ અને તીવ્ર આમાં થાય છે ભાવો એક સરખા નથી થતા કારણ કે એ ઉદયથી જ થાય છે હું તો ત્રણેય આવતા છું પણ એ ઉદય એવો બદલાવો કે ભાવ ભાવ મનતા તીવ્રતા અને આ પ્રતિકૂળતામાં ઉદય એટલે તો જોઈએ છે ઉદયના જે ભાવ છે માર્ગ ને માર્ગ પ્રત્યે રામનો ભાવ નથી થતો પશુ પ્રત્યે કુતરા પ્રત્યે બિલાડી પ્રત્યે એવો રામનો ભાવ થાય છે ઉદયનું સ્વરૂપ એવું છે આ ભાવ થાય છે ઘણી વાર એવું થાય છે સોળ ખુશે વ્યક્તિ 7 કરોડ રૂપિયા જેવા કરના દાનમાં આપ્યા છે એ તેજમાં 7 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને મુંબઈમાં શાકભાજી લેવા નીકળ્યા 310 રૂપિયા ત્યાં પેલા શાકભાજીમાં કીધું 300 રાખી દે 10 રૂપિયા શું ફરક પડે છે રાઉન્ડ ફિગર થઈ ગયો રાઉન્ડ ફિગર 500 છે મહેનત ના માનતો હતો ઘરકામાં બેઠો એના એની પાસે 310 ના 300 કરાવે 7 કરોડ આપતા એના ઉદય જ એવા પ્રકાર ના હોય ઉદય ક્યારે કોઈ આ ક્યારે આપવા છે 7 કરોડ બધા નથી જ્ઞાન કે છે અને એ વસ્તુ ઉપર ભરોસો નથી મૂકતા એ જીવોના ભાવો ઉપર એ ભરોસો નથી મૂકતા અમે તો સ્વીકારી ન્યાય ભાવ કે જે એવો એવો એ છે અમારી શ્રદ્ધા એમાં છે હું સ્વીકારી છું ચૈતન્ય સત્ય છું એમાં એમાં શ્રદ્ધા છે બાકી કોઈમાં વિશ્વાસ નથી અમે કોઈમાં વિશ્વાસ કરતા નથી વિશ્વાસ કરાવે એમાં વિશ્વાસ કરતા નથી વિશ્વાસ તુમને મુજે દિયા કભી ન મેને ગ્રહણ કિયા વિશ્વાસ તુમને મુજે દિયા કભી ન મેને ગ્રહણ કિયા મેં જાણતા ઉસ વિશ્વાસ મે વિશ્વાસ મેં લીધો નથી કોઈનો વિશ્વાસ કારણ કે જેમાં ઝેર ભરેલી પડેલી નથી કાપતો કોઈ પણ સુગમ દ્રવ્ય ને એની પર્યાય આ પર્યાયની અંદર વિશ્વાસ નથી આ જાગૃતિ વધે પર્યાયમાં એક સમયની પર્યાય જે થાય છે આજના અંતર જે થાય છે એને પણ ઉદયમાં રાખી એમાં ફેરફાર કરવાનો જતો ફેરફાર કરવાનો જતો ખાલી એટલું છે કે કર્મના ઉદયથી મળતા સંયોગો ને સંયોગી ભાવો એ બધાથી જુદો ન્યાય છે હવે વાત સમજવા જેવી છે શું છે કે સંયોગો જે છે ને આદુકાલીન ગુરુ ભગવાન આવ્યા આ સંયોગ ને આ સંયોગી ભાવ આ તો છે રૂપિયા આ છે ગામનો ભાવ અને આ ભગવાન આત્મા તો આ જે રૂપિયા એ સમય આવવાના છે ક્યારે આવશે وہ سمجھ جو کیا سمجھ جو اٹھاؤ تھا تو لاکھوں مار کو کرنا ہوتا ہے انا چاہیے پتا پر پر آج آواز سمجھ رکھے گی سر ایک سکتی کیا تھا آج کسی بات نہیں سمجھے اچھا نہیں سمجھا ہے تو پاسی نہیں سمجھے آج آدمیا چار والے کھاوانا چاہیے અને રૂપિયામાં જે રાગ થવાનો છે એ ચાર વાગે થવાનો અને આ બે મારા તો પુરસાદ શું કરવો એ ભાઈ એને પેલા મોડા લાભ મારા હાથમાં આ પેલા મોડા લાભ મારા હાથમાં નથી પછી એટલું કે આ જયારે ચાર વાગે રૂપિયા આવે અને ચાર વાગે રૂપિયામાં રાગ થાય ત્યારે એમ જાણે અને માને કે આ જે રૂપિયા ને રૂપિયાના રાગ થી હું ભગવાન આત્મા છૂટો છું આટલું તો આવું છે જાણવું ને એ જાણવું એ શું છે એ પુરસાદ અરે એ દ્રવ્ય છે કે પર્યાય છે એ પર્યાય છે તો જેમાં રૂપિયાનું આવવું ને રાગનું આવવું પર્યાયમાં નક્કી છે એમ આ રૂપિયા અને રાગ થી ન્યાય જુદો છે એટલે પુરસાદ થી પર્યાય પણ ક્રમપદમાં નક્કી છે તો મારે શું કરવું હવે એની વાત છે એટલા માટે આ ક્રમબદ્ધ પુરુષાર્થ છે પુરુષાર્થ ક્રમબદ્ધ નક્કી છે ખાલી રૂપિયા લાવવાના નહીં ને રૂપિયાનો રાગ નહીં રૂપિયા ને રૂપિયાના રાગ થી ભિન્ન ન્યાય છે એવું જાણવા વાળી ત્યાંથી પર્યાય ને ક્રમબદ્ધમાં તો નક્કી છે ક્રમપદમાં નક્કી છે એટલા માટે જ્ઞાનીઓએ કીધું કે આ પણ પર્યાય પણ ક્રમપદમાં નક્કી છે ખબર પડી એટલે ભીત જ્ઞાતી પુરુષાર્થની પર્યાય ઉપરથી પણ એની દ્રષ્ટિ હતી અને ત્રિકાળીમાં ગઈ કે પુરુષાર્થ કર્યો નહીં તો પુરુષાર્થની પર્યાય ઉપર નજર જતી હતી અને પર્યાય દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ તો સમય દ્રષ્ટિ જયારે ખબર પડી કે આ પણ ચિંતિત છે તો આનો જોર મટ્યું કે અહીંયા જોર ગયું કે પર્યાય નહીં પડશે દ્રવ્યના ઉપર એમ દ્રવ્યના ઉપર એ જોર જતા છે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ આખો શરૂઆત એનાથી થાય કે દ્રષ્ટિના જોરથી તે પુરુષાર્થ ઉભરે છે પુરુષાર્થ જે એ દ્રષ્ટિના જોરથી એટલે કે જ્યાં પણ પર્યાયનો જે રસ હતો એ પર્યાયનો રસ મળતો ગયો અને આવું છે એટલા માટે એમ કીધું પર્યાયનો રસ મળતો જાય તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે પર્યાય ઉપર ધ્યાન જતું નથી આપણું ધ્યાન એના ઉપર જાય છે કે જેનો રસ આપણને અહીંયા પડેલો છે એટલે રસ મળતો ગયો તેના ઉપરથી ધ્યાન મળતું ગયું એનાથી પોતાનું પ્રયોજન ન રહ્યું દ્રષ્ટિનો મતલબ જ આ છે દ્રષ્ટિ કહેતા દ્રષ્ટિ એટલે કે એકત્વનો વિષય પોતાપણાનો વિષય એ પોતાપણાના વિષયનું નામ છે પોતાપણું જે પર્યાયમાં થતું હતું અત્યારે શું થતું હતું કે જયારે અનુભૂતિ આત્માની અનુભૂતિ માટે અનુભવતી જે પર્યાય છે જ્ઞાનની જે પર્યાય છે પહેલા એ જ્ઞાનની પર્યાયમાં એનો ઉપાડ જે થતો પુરુષાર્થનો એ ધ્યાનને લઈ શકે એટલે કે ધ્યાન આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને આ પર્યાય તો પહેલા શું માનતો કે મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું છે મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું છે Mm-hmm. મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું છે તો ધ્યાન કરવા વાળી પર્યાય છે કે દ્રવ્ય છે? એ તો પર્યાય છે, ધ્યાન તો પર્યાયમાં થાય છે. તો આ જે ઉપાડ કર્યો, ઉપાડ ક્યાંથી કર્યો કે ત્યાંથી કે મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું છે એટલે આ ભગવાન આત્મા અને આ પર્યાય જે ધ્યાનની કે આ એટલે હું આ મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું, મારે ભગવાન આત્માનું ધ્યાન કરવું છે. તો પર્યાય ઉપર એટલું જોર રાખીને પોતાને પર્યાય માનીને દ્રવ્યનું ધ્યાન રાખવા જાય એટલે કે દ્રવ્યનું ધ્યાન રહેતું જે પર્યાય તેના ધ્યાનમાં આવે. કારણ કે પોતાને પર્યાય માની અહીંયા કહે છે કે હું ધ્યાન કરવા વાળો નથી, ધ્યાન જેનું થાય એવું દ્રવ્ય એ હું છું. એટલે પર્યાયનો વિષય એ દ્રવ્ય હું છું, હું પર્યાય નથી. અને ઊંડા રહસ્ય હવે સમજો, બહુ ઊંડા રહસ્ય. જે સમયની પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે એ સમયે શું થાય છે? અનુભવમાં આવવા વાળી પર્યાય અને અનુભવમાં આવવા વાળું અનુભવ જે પર્યાયમાં થાય છે એ પર્યાય. જે સમયની પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ સમયે પર્યાય પરનું તો લક્ષ્ય કરતી નથી, પણ પર્યાયને પર્યાયનું પણ લક્ષ્ય નથી. જે પર્યાયમાં અનુભવ થયો એ પર્યાયનું જે જોર છે એ જોર દ્રવ્ય ઉપર એવું છે, અનુભવમાં જે આવે. એટલે આ જે ઉપર રસગુલ્લો મૂક્યો જીભ ઉપર રસગુલ્લો મૂક્યો તો એ રસગુલ્લો છે અનુભવમાં આવ્યો, આ જીભ છે, આ રસગુલ્લો છે. તો રસગુલ્લો જ્યારે એ આ જીભ ઉપર અનુભવમાં આવ્યું તો અનુભવ કરવા વાળું કોણ? આ જીભ. અને અનુભવમાં આવવા વાળું કોણ? આ રસગુલ્લો. તો પર્યાય આ જીભ અને આ દ્રવ્ય. તો દ્રવ્ય જ્યારે પર્યાયમાં અનુભવમાં આવે છે ત્યારે પર્યાયનું જોર પર્યાય ઉપર નથી, એ પર્યાયનું જોર જે છે એ પર્યાયમાં અનુભવમાં આવવા વાળા ઉપર છે. આપણે જયારે રસગુલ્લાને જીભ પર મૂકીએ ત્યારે જીભનો વિચાર કેટલો આવે છે? જીભ પર રસગુલ્લો મૂકી ત્યારે જીભના વિચાર કેટલા આવે? કઈ નહીં, રસગુલ્લામાં જ તન્મય છે. વાહ, રસગુલ્લો. એટલે જીભને પણ ભૂલી ગયા છીએ, અનુભવ થયો જીભમાં, પણ જીભ ઉપર જોર નથી. જોર છે જીભમાં, અનુભવમાં આવવા વાળી વસ્તુ ઉપર. એમ પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થાય છે એ વખતે ટેબલ ખુરશીનો તો વિચાર નથી આવતો, પણ એ વખતે જીભનો વિચાર નથી આવતો. એમ અનુભૂતિના કારણે પરદ્રવ્યનો તો વિચાર નથી થયા, વિકલ્પ નથી થયા, પણ જે પર્યાયમાં અનુભવ થાય છે એ પર્યાયનો વિકલ્પ નથી.
એકલું દ્રવ્ય ક્યાં દ્રષ્ટિમાં છે, દ્રવ્ય ઉપરનું જીવન છે.
એવી એક સમયની ફરિયાદમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે અને હવે છે સૂક્ષ્મ વાત. એક સમયની પર્યાયમાં અનુભવના કાળે ભગવાન આત્મા અનુભવમાં આવે છે, પર્યાયમાં અનુભવમાં આવે છે પણ પર્યાયમાં નથી આવતો. આ વાત સમજવા જેવી છે, સૂક્ષ્મ છે. ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે છે અહીંયા, પણ પર્યાયમાં નથી આવતો. કારણ કે જો રસગુલ્લો જીભ ઉપર અનુભવમાં આવે છે પણ જીભની અંદર ક્યાં છે, એ જીભ ઉપર અનુભવમાં આવ્યો, એમ પર્યાયમાં દ્રવ્ય અનુભવમાં આવે છે પણ દ્રવ્ય પર્યાયમાં ગયું નહીં. જો દ્રવ્ય પર્યાયમાં જતું રહ્યું હોત તો એક સમયમાં પર્યાયનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, પણ પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ નથી થઈ જતો. કારણ કે દ્રવ્ય એ પર્યાયમાં અનુભવમાં આવ્યું હતું, પર્યાયમાં નથી આવ્યું. એટલે દ્રવ્ય ટકી રહ્યું, દ્રવ્ય ટકી રહ્યું એટલે બીજા સમયની પર્યાયમાં પાછો અનુભવ થયો, પણ ત્યાં અનુભવ જ થયો પર્યાયમાં, પર્યાયમાં દ્રવ્ય નથી આવ્યું. હવે વાત સમજવા જેવી છે. હા તો જે સાંભળવા માટે બેઠા છે આ બધા ક્રીમ છે માયા, બાકી આ તો આ રહસ્ય ઊંડા રહસ્ય, આને પચાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. હવે જે બધી વાત કહું એ તમને કે એ પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ પર્યાયમાં અનુભવની પર્યાયમાં ભગવાન આત્માનો પ્રવેશ થતો નથી. હવે જેમ કે જ્ઞાન છે તો જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયો ચાર વાગે, જ્ઞાનમાં ભગવાન આત્મા ચાર વાગે જણાયો, તો જ્ઞાનની પર્યાયનું જ્ઞેય કોણ બન્યો? ભગવાન આત્મા. બરાબર, હવે જ્ઞેય બન્યો ભગવાન આત્મા, એ જ્ઞાનની પર્યાયનું જ્ઞેય જે ભગવાન આત્મા છે એ જ્ઞાનની પર્યાય માટે ભગવાન આત્મા સ્વજ્ઞેય છે કે પરજ્ઞેય છે? સ્વજ્ઞેય. બરાબર, બહુ સરસ. આ જ્ઞાનની પર્યાયનું જ્ઞેય એવો આ ભગવાન આત્મા સ્વજ્ઞેય છે, પણ સ્વજ્ઞેય જયારે જ્ઞાનમાં જણાયું તો પર્યાયમાં મળ્યું ન મળ્યું? જો સ્વજ્ઞેયનો પર્યાયમાં પ્રવેશ ન થાય તો પરજ્ઞેયનો પર્યાયમાં પ્રવેશ કેવી રીતે થાય? એ પદ્ધતિ અરે હજી પદ્ધતિ હાથ કરવા છે હજી તો. હવે આગળ આખું જુદું સરખું દ્રવ્ય અનુભવ માટે ન આવે છે કે આવું આખું સ્વરૂપ જ્ઞાન છે, અંદરથી છૂટા હથોડા પડે એની ઉપર ત્યારે ત્યાં પ્રયોગ પ્રયોગ કર્યો અંદર આ જ્ઞાનની પર્યાય. એ પર્યાયમાં સ્વજ્ઞેય જણાયું અને સ્વજ્ઞેય પણ ન મળ્યું તો પરજ્ઞેય ક્યાંથી મળે? હવે બીજી વાત કે આ પર્યાય, આ પર્યાય અને આ સ્વદ્રવ્ય, તો આ પર્યાય પરને જાણવા રૂપે તો પરિણમે છે ને, પરને જાણવા રૂપે તો પરિણમે છે. તો જે પર્યાય પરને જાણવા રૂપે પરિણમે છે એવી પર્યાયમાં પણ પરનો પ્રવેશ ન થયો, જાણવા રૂપે પરિણમે છે એવી પર્યાયમાં પરનો પ્રવેશ ન થયો, તો જે દ્રવ્ય પરને જાણવા રૂપે પણ પરિણમતું નથી એવા દ્રવ્યમાં પરનો પ્રવેશ કેવી રીતે થાય? એક સમયની પર્યાય જે પરને જાણતો છે પણ જાણવાવાળી પર્યાયમાં દ્રવ્યનો પરદ્રવ્યનો પ્રવેશ નથી થતો, તો જે પરને જાણવા રૂપે પરિણમતું નથી ને અપરિણામી એવું ધ્રુવ ચૈતન્ય તત્વ, એમાં પરનો પ્રવેશ કેવી રીતે થાય? એ પરમાં પ્રવેશ, પરનો એમાં પ્રવેશ કેવી રીતે થાય? એવું જે ચૈતન્ય તત્વ જ્ઞાની કે છે, આ ચૈતન્ય તત્વ ઉપર દ્રષ્ટિ ગઈ, એ દ્રષ્ટિ ગઈ એટલે આજ હું એનું નામ તમને દર્શન છે. એ સમય માટે આવું માન્યું ને ભગવાન, એ સમય માટે એવું માન્યું કે આજ હું, એક સમય માટે એવું માન્યું આજ હું અનંત કાળ માટેના જન્મ મરણ છૂટી ગયો. હવે અનંત જન્મ મરણ છૂટી ગયા, હવે એના ભાવ ન રહ્યા, હવે એના ભાવ ભ્રમણ ન રહ્યું. એક આવો અંદરમાં પેલા આ નિર્ણય કરી નાતો, પેલા નિર્ણય કરે સમજે કે આવું દ્રવ્યનું સ્વરૂપ છે, એ દ્રવ્યમાં રહેલું સ્વરૂપ આખું આવું છે કે અનંત ગુણાધિપતિ હું ભગવાન આત્મા. આ જેને કીધું ને કે જેમાં ફરનો પ્રવેશ નથી, જેમાં ફરનો પ્રવેશ નથી એટલે બે વાત થઈ, આ ભગવાન આત્મામાં ફરનો પ્રવેશ નથી અને આ ભગવાન આત્માનો અનુભવની પર્યાયમાં પ્રવેશ નથી, એવો આ ભગવાન આત્મા પરથી અને પર્યાયથી ન્યારો છે. આ ન્યારો છે એવું ચૈતન્ય પણ અનંત ગુણોની અનુભૂતિ, આત્માની જયારે અનુભૂતિ થાય ત્યારે એ અનંત ગુણો અનુભવમાં નથી આવતા, અનંત ગુણો અનુભવમાં નથી આવતા. અનંત ગુણો આજે બે નો અનુભવ થાય ને, બે નો, બે નો અનુભવ થાય તો વિકલ્પ થાય, તો અનંત નો અનુભવ થાય તો અનંત વિકલ્પ થાય. એટલે ભગવાન આત્માનો અનુભવ થાય એ અનંત ગુણોનો અનુભવ નથી થતો. અનંત ગુણોની એકતા વાળું એવું જે દ્રવ્ય, એ દ્રવ્યનો અનુભવ થાય છે એમાં અનંત ગુણોની એકતા ગર્ભિત છે, અનંત ગુણનો ભેદ નથી ત્યાં. વિકલ્પ તો સંસાર છે, એ દુઃખ છે, અનંત ગુણોનું પીડ આખું એવું દ્રવ્ય છે. એક 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 ગુણોને નથી દેખતા, એક એક ગુણોને નથી દેખ્યા, એક એક ગુણોને નથી દેખ્યા, પણ પોતાને અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા માન્યો. આવું છે જેમ જેમ છે કે એક સ્ત્રીના લગ્ન થયા કરોડપતિ સાથે, હવે કરોડ રૂપિયા પડ્યા છે,
ખુલ્લી રાખું,
આ કરોડ રૂપિયા પડ્યા છે, આજુબાજુ વાળા બુદ્ધિ ના સ્તરે થાય એ ધ્યાન ની દશા આવશે ત્યારે કઈ શું વાત કીધી. કરોડ રૂપિયા અહીંયા પડ્યા છે ને લગ્ન થયા ને પોતાને કરોડ સુધી માને, એ ઢગલો જોઈને કરોડપતિ માને છે. એને એક એક હજાર ની એક એક નોટ ને ખોલી ખોલી નવામાં જોઈ, એને કઈ ન જોયું, એને ઢગલો ને જોયો ને માની કરોડપતિ, એક 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 અનંત ગુણો નો દ્રવ્ય આ ભગવાન આત્મા.
મૂકું એટલી વાત કરતા જરા સાચું કરી દઈશ, ભગવાન આત્મા એક એક નું જાણવાનું કેવલ
જ્ઞાન
પછી જાનવર
એક્સપિરિયન્સ તમને દ્રષ્ટિને
તમારા ફોન મ્યુટ કરો,
કેવળી જે શ્રદ્ધા છે કેવળી
શ્રદ્ધા ખુલી
અને તમને દ્રષ્ટિ એક્સપિરિયન્સ ની શ્રદ્ધા વચ્ચે આ આખી સમાનતા છે કે કેવળી ને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ છે અને અહીંયા મતીકૃત જ્ઞાન અનુસાર પ્રતીતિ છે. ભગવાન આત્મા અનંત ગુણો નો ઘનપિંડ એવો ત્યાં બે નો ભેદ નથી, એ જ્ઞાનની પર્યાયમાં આ બધું જ કાર્ય પર્યાયમાં થયું એટલે પર્યાયની અંદર પર્યાયમાં દ્રવ્યને જાણે, હજી આમાં એ બધી રહસ્ય સમજી લેવા જેવું છે. પ્રયોગ જયારે આપણે કરીએ સાધનાનો દરેક સમયે, કે જ્ઞાનની જે જાણવા વાળી પર્યાય, એ જાણવા વાળી પર્યાયનું જે જ્ઞાનનું જે પરિણમન થાય એ પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે. પર્યાયમાં દ્રવ્ય જણાય છે. પર્યાયમાં દ્રવ્ય જણાય છે એટલે આ પર્યાય અને આ દ્રવ્ય. હવે વાત બીજી આવે છે, આ પર્યાય અને આ દ્રવ્ય. દ્રવ્ય અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, આ પર્યાયમાં આવી ગયું અને જણાવ્યું એમ નથી. પર્યાયમાં દ્રવ્ય જણાય છે એટલે પર્યાય જે નિરંતર પરિણમે છે એ પર્યાયમાં ભેદ દ્રષ્ટિ મળતા એ પર્યાયમાં દ્રવ્ય જણાય છે. એનો મતલબ શું કે માટલું જે પડ્યું હતું, હવે માટીને દેખ્યું છે તો માટલું પડ્યું છે ને માટીને દેખવા માટે કોઈ ઢગલા માટીના અંદર દેખવાના, કે માટલાની પર્યાયમાં માટલાની પર્યાયની રૂચિ મટતા એકલી માટી દેખાણી. તો પર્યાય માટલાની છે એમાં દેખાણી માટી, એમ કહેવાય પર્યાય મહાદ્રવ્ય દેખાણું છે. આ પર્યાય મહાદ્રવ્ય દેખાણું છે. સમુદ્રના જે તરંગો ઉછળે છે એ તરંગોમાં સમુદ્રને દેખ્યો, પર્યાયમાં દરિયાને દેખ્યો. તો પર્યાયમાં સમુદ્રને દેખ્યો એટલે સમુદ્રના મોજા ઉછળતા હતા પર્યાયના. હવે બીજી બાજુ નથી જોવાનું સમુદ્રને દેખવા માટે. એ જે ઉછળી રહેલા મોજામાં છે, મોજાનો રસ મટ્યો અને પાણી માત્ર દેખી લીધું, એને કહેવાય પર્યાયમાં દરિયાને દેખ્યું. એવી રીતે જ્ઞાનની પર્યાયમાં ટેબલ જણાય, ખુરશી જણાય, આ જણાય. તો અહીંયા જે જાણવું 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 જે કાર્ય થાય છે એમાં આવું સહજ એવું ધ્રુવ એક જ એક જ એક જ ચૈતન્ય પણ એમાં જાણ્યું, એને કહેવાય પર્યાય માત્ર તેને જાણ્યો એ જ ન રહ્યો. જાણનારો અને જાણવામાં આવનારો એવો ભેદ જ ન રહ્યો. એ પર્યાય માત્ર જેને જાણતા એનું શું ખાસ હવે શું થાય છે ના કારણે એ થાય છે કે માટલું છે. હવે શું થાય છે જો આ માટલું છે એ માટલું ઉપરથી નીચે પડ્યું ને ફૂટ્યું, તો જેણે પર્યાયમાં એટલે માટલામાં જેણે માટલાને જોયું હતું, હવે માટલું પડી ગયું તો પર્યાયમાં જેણે પર્યાયને જોઈ એને દુઃખ લાગશે, અરે માટલું મારું ફૂટી ગયું. પણ પર્યાયમાં જેને દ્રવ્યને દેખ્યું એટલે માટલામાં જેને માટીને દેખી હવે પડી ગયું તો એ ઠીકરામાં માટીને દેખશે, કારણ કે એનું તો કામ જ છે કે પર્યાયમાં દ્રવ્યને દેખવું, એને દુઃખ નથી થવાનું. કારણ કે માટલું ફૂટે છે પણ માટી ફૂટતી નથી, માટી માટી. એટલે એવી રીતે પર્યાયના પરિણમનમાં એક ટકી રહેવા વાળું અખંડ એક ધ્રુવ ચૈતન્ય એ પકડમાં આવ્યું છે પર્યાયની અંદર. એને જ્ઞાની કહે છે કે પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો છે. હવે આજે પર્યાયનું જે પરિણમન થાય છે, પરિણમન જાણવું 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 એમાં રીતે એમાં ભેદ જે પડે ને જાણવાની પર્યાય. હવે કોને જાણે જો જાણવાની પહેલા સમયની પર્યાયમાં આ એક ભાઈ છે એ લાઈનમાં છે, બીજા ભાઈ, ત્રીજા ભાઈ, ચોથા ભાઈ, પાંચમા ભાઈ, પાંચ ભાઈ લાઈનમાં બેઠા છે. હવે અહીંયા પાંચ વસ્તુ છે, તો પાંચ વસ્તુમાં એક વસ્તુ મેં એક ભાઈને આપી અને હવે મારો આ કામ થયો, પછી બીજી વસ્તુ લીધી એ બીજા ભાઈને આપી પછી આ કામ થયું, ત્રીજી વસ્તુ લીધી ત્રીજા ભાઈને આપી આ કામ થયું, એ જે પાંચ ભાઈને પાંચ વસ્તુ આપી. તો આ વસ્તુ કોને આપી, કોને આપી એ જોવામાં આવે ને તો ભેદ પડશે. એને બીને 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 એવા ભેદ પડશે. પણ અહીંયા જ ખાલી દેખવામાં આવે, અહીંયા જ પાંચ વાર આ પી કોને જાણ્યું કોને જાણ્યું કોને જાણ્યું એ ભેદ પડે તો આ જ્ઞાનમાં ભેદ પડે. પણ જાણ્યું 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 એ જાણવાનું પરિણમન જ છે, પછી કે બીજું કઈ નથી. પછી કોને જાણ્યું એ વાત નથી આવતી, માત્ર જાણવાનું પરિણમન જાણવાનું. અને આવું જે આમ પાંચ વાર પરિણમન થયું, આમ આમ પરિણમન થયું
એમાં જે આપણે આમ થયું પણ એમાં જે શ્રદ્ધાનું જોર દ્રષ્ટિ નું જોર એવો છે કે મારો હાથ એક જ આ એક છે એમ જાણવા રૂપ પરિણમન પરિણમન જાણવું 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 એમાં ચૈતન્ય સ્વભાવ તો એક છે એમાં અનેક નથી અને એ તમે અભેદને અનુભવે છે કેવી રીતે એ સમજો એમ આ પર્યાય જે છે દ્રવ્ય સાથે જયારે છે આ ત્રણ ઘેટા છે આંગળીના અહીંયા સાધુ દોરો બાંધેલો છે અહીંયા ચાંદીનો દોરો બાંધેલો છે અહીંયા સોનાનો દોરો બાંધેલો છે તો આ જે સાદો દોરો બાંધ્યો છે એ દોરો બિલકુલ ફિટ બંધાયેલો છે ચાંદીનો દોરો ફિટ બંધાયેલો છે સોનાનો દોરો ફિટ બંધાયેલો છે એને આગળ પાછળ ન કરી શકે બિલકુલ ફિટ બંધાયેલો છે આ મિથ્યા જ્ઞાનની પર્યાય છે આ સમ્ય જ્ઞાનની પર્યાય છે આ કેવળ જ્ઞાનની પર્યાય છે હવે આ ત્રણ છે હવે એક છોકરો છે એ છોકરો પોતે નીચે ખાઈમાં પડવાની તૈયારીમાં છે અને અહીંયા પપ્પા છે તો એ ખાઈમાં પડવાની તૈયારીમાં છે ને પપ્પા છે તો એને પપ્પાની આંગળી પકડવી તો એ આ પકડશે આ પકડશે કે આ પકડશે કયો વિચાર કયો કરશે કે ભાઈ એ સમયે વિચાર જ નહીં કરે આ પકડશે એ હેત જ નહીં ત્રણ ના એક આંગળી એને ત્રણ ના બે થોડા છે એક બે ને ત્રણ એક એવી રીતે દ્રવ્ય જયારે પકડમાં આવે ત્યારે વિદ્યા જ્ઞાન સમ્ય જ્ઞાન ને કેવળ જ્ઞાનની પર્યાય ભલે એ ન હોય પણ આખું એક ચલન ચૈતન્ય પણું એ પકડમાં આવે છે વિકલ્પ નથી થાય કારણ કે જાણે છે નહીં તો વિકલ્પ દીખાયમાં પડવાનો છે
એ આખું આખું દ્રવ્ય એવું છે દ્રવ આખું દ્રવ સ્વરૂપ છે એટલા માટે જ આ છે ને કીધું એટલે લાઈવ વાયર નો દાખલો અમે આપીએ દાખલો વાયર લાઈવ વાયર લાઈવ વાયર અહીંયા બાંધેલો છે ખીલી ખીલી અને અહીંયા બાંધેલો છે અને વાયર ના અંદર કોઈ એમ હાથ લગાડે તો વાયર ને હાથ લગાડે તો એને જે કરંટ નો અનુભવ થાય એ કરંટ નો અનુભવ આખા તરંગ નો અનુભવ થાય છે તરંગ જેટલો વાયર હાથ લગાડ્યો એટલાનો નહીં આખા તરંગ નો નિત્ય એમ અનુભવ ચાર વાગે થયો તો ચાર વાગ્યા મારો આત્મા અનુભવમાં નથી આવતો ચાર વાગે જે અનુભવ થયો એમાં ત્રિકાળી અનુભવમાં આવે છે એમ જેને એ કરંટનો અનુભવ થયો એમ અને જેને એ વચ્ચે એ કરંટનો અનુભવ થયો એને અનુભવ ભલે આંગળીને નથી થયો ખાલી આખા શરીરમાં ઝંઝણાટી થઈ ગઈ છે એમ એક પ્રદેશ ઉપર આ નહીં અસંખ્ય અસંખ્ય પ્રદેશ ઉપર એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે આમ અનુભવ થયો અહીંયા અનુભવમાં આખો બધો કરંટ આવ્યો અને જે વખતે એ કોઈને કરંટ લાગતો હોય એ વખતે કોઈ એનો હાથ પકડે શું થાય એટલા માટે પરમ કૃપાળુ દેવ કહે છે કે જેને આવા એક સમયની પર્યાયમાં ત્રિકાળીનો અનુભવ થતો હોય થયો હોય એ થતો હોય એની સંગતિ મારો સત્સંગ મારો તો તમને એવો અનુભવ થાય એ સત્સંગના મહિમા એ ગુણગાન થયા સત્સંગની મહિમા કૃપાળુ દેવ કહે છે અને ત્રિકાળની અનુભૂતિ એક સમયની પર્યાયમાં થઈ પણ એક સમયની પર્યાયમાં અનુભવ થયો કે પર્યાય એમ કે છે હું ત્રિકાળી પર્યાય જ કે છે હું ત્રિકાળી પર્યાય અને દ્રવ્ય વચ્ચેનો ભેદ મટી ગયો દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે અશુદ્ધતા પર્યાયમાં છે દ્રવ્ય તો શુદ્ધ છે ગુણ શુદ્ધ છે અને અશુદ્ધતા પર્યાયમાં છે હશે તો પર્યાયમાં છે.
તો ચિંતા તો પર્યાયની જ રહી ને. ઘણા લોકો કે એક વાત બતાવો, આ દ્રવ્ય શુદ્ધ છે,
ગુણ શુદ્ધ છે, અને તો પછી આ પર્યાય અશુદ્ધ કેમ છે? કે ભાઈ તારા પ્રશ્નમાં જવાબ છુપાયેલો છે. આ દ્રવ્ય શુદ્ધ છે અને ગુણ શુદ્ધ છે એવો તું સ્વીકાર કરી લે તો પર્યાય પણ શુદ્ધ છે. એ પર્યાય અશુદ્ધ એટલે છે કારણ કે પેલા બે વાક્ય તું બોલ્યો એની શ્રદ્ધા પર નથી. અને દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય જેવો પર્યાયનો આશ્રય લે છે અને ભગવાન એ પર્યાયનો આશ્રય, પર્યાય પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે ત્યારે એ પર્યાય શુદ્ધ થાય છે. તો કેમ એવું છે? આમ આ વસ્તુ છે, આ મળે તો આ મળતા આ હાથ ચોખ્ખો હશે અને આ હાથ ગંદો છે, તો આ બે આમ મળ્યા તો ચોખ્ખો હાથ ગંદો થાય અથવા ગંદો હાથ ચોખ્ખો થાય. જયારે પર્યાય અને દ્રવ્ય આમ અભેદ થયા, પર્યાય અને દ્રવ્ય અભેદ થયા તો પર્યાય અશુદ્ધ થયું, તો દ્રવ્ય અશુદ્ધ કેમ ન થઈ ગયું અને પર્યાય શુદ્ધ કેમ થઈ? તો કે એનું કારણ છે કે પલટવાનો સ્વભાવ પર્યાયનો છે, એટલે પર્યાય શુદ્ધ થઈ ને દ્રવ્ય એવું રહ્યું. એટલે દ્રવ્ય તો ચાલી રહ્યું છે. આવું છે. ચાર વાગ્યાની પર્યાયમાં આ અમે બધા ચાર વાગ્યાનો દાખલો આપીએ. એનું કારણ છે કારણ કે આ જે ભેદ જ્ઞાનની પર્યાય છે. આ ચાર વાગ્યા એનું કારણ છે કારણ કે તમને દર્શન પામવું છે ને, તમને દર્શન ચોથા ગુણસ્થાનનું નામ છે એટલે ચાર વાગ્યાનો દાખલો આપીએ. ચોથા ગુણસ્થાનમાં ચાર વાગ્યાની. અને આ યોગ પણ એવો થયો છે, આપણે જે અનામિકા કીધી, શોક કીધી, આ ચોથી આનંદી નથી, ચાર વાગ્યા વાળે. કારણ જેને એકબીજાને અંગૂઠી ઓલી વીટી પહેરાવી છે ને લગન વખતે, બધાને ખબર હશે આ આંગળીમાં વીટી પહેરાવી છે. કારણ કે એ લોકો કહે છે કે આ આંગળીની ન તો એ સીધી હૃદય સુધી પહોંચે. હા, ન સીધી હોય આ આંગળીની સિદ્ધિ છે હૃદય સુધી પહોંચે આમ શ્રદ્ધા સુધી. તો ચોથી આંગળી, ચોથું ગુણસ્થાન ને શ્રદ્ધા કુળ બધું બરાબર છે એટલે કાણાથી ઓમ કરીશ. દ્રવ્ય ને પર્યાય અભેદ થતા પર્યાય ને જ શુદ્ધ થવું થાય. દ્રવ્ય તો એવું જેવું બધું છે, પર્યાય તારે પલટવો તો પલટ, તારે જે કર્યું એવું છે આ સ્વરૂપ. ત્રિકાળી ધ્રુવ, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને. ભગવાન પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરે જો નો, પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરે તો પર્યાયમાં સુખ, અને પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ન કરે તો પર્યાયમાં દુઃખ. આ જોર કોની ઉપર છે? સમુચ્ય પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરે તો સુખ, અને પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ન કરે તો દુઃખ. તો સુખે તે પર્યાયમાં, દુઃખે પર્યાયમાં. હવે વાત સમજવા જેવી આવે છે. કે પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર લક્ષ કરે તો જુઓ, અને ન કરે આ પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ તો પર્યાયમાં સુખ. પણ અહીંયા સુખ હોય કે અહીંયા દુઃખ હોય, મારે શું, હું ત્રિકાળ સુખ સ્વરૂપ છું જોર દ્રવ્ય ઉપર. અને જેવું આ દ્રવ્યનું જોર આવ્યું એ જોરનું નામ તો પર્યાય છે, એટલે પર્યાય આ દ્રવ્યના ઉપર દ્રષ્ટિ કરી. પર્યાયનો રસ છૂટ્યો પહેલા કે દ્રષ્ટિ કરે છે ન કરે, આ બધું માળખું તૈયાર કરેલું હશે તો ગમે ત્યાં જવાનું થશે ને, અહીંથી સાથે જશે, આ બધો નિર્ણય કરેલો હશે પાકો, તો મૃત્યુ પર આવી જાય તો એ તૈયાર છે ક્યાં જવાનું થશે, ક્યાં 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 આ સારા એકી એક સાથે જશે, એ રીતે અહીંયાનો પાકો નિર્ણય જે કરેલો છે એ સાથે જશે. સ્વરૂપ છે પર્યાયમાં જ્યાં પણ જેવું પણ પરિણમન થયું, જ્ઞાનીને જગતની સમસ્ત પર્યાયનો સહેજે સ્વીકાર છે. એક પર્યાયનો સ્વીકાર થાય અને બીજા પર્યાયનો અસ્વીકાર થાય તેમ નહીં, સમસ્ત પર્યાયનો સ્વીકાર છે. પછી એમાં ભેદ નથી પડતો, બધી પર્યાયનો એ રીતે સહજ રૂપે સ્વીકાર છે. એ ઘટના સ્મરણમાં આવી. એક બેન છે, એમના નાનીનું મરણ થવાની તૈયારી હતી. એમણે મને વાત કરી કે નાની જિંદગીના અંતિમ દિવસો ગણી રહ્યા છે, અને મારી અંદર આ વખતે તો મેં ક્રમબદ્ધ પર્યાય ઉપર પ્રવચન બહુ સાંભળ્યા છે, એટલે આ વખતે તો નક્કી કરી નાખ્યું છે એ શરૂઆત કરવી છે કે મરણ કોઈનું પણ થાય મને એનો શિકાર થઈ જાય. ને નાનીનું મરણ થવાનું છે હું પહેલેથી તૈયાર છું કે શિકાર થાય, રાહ જોઈ બેઠા છે, સ્વીકાર કરવા તૈયાર છે. પણ એમને મેં સમજાવ્યું છું સ્વીકારનો મતલબ એમ નહીં કે હવે ક્યારે ફરે છે, ક્યારે ફરે પછી આખું સરે, કારણ કે એક માને દિવસમાં આવું થયું હતું, એ માને સમાચાર આપ્યા અને કીધું આપણે છે ને આપણા ધર્મમાં એમ કીધું છે કે મરણ પછી અંતર મુહૂર્તની અંદર વિધિ પોતી એક મિનિટના અંદર તો એ મરદાને અગ્નિસંસ્કાર કરી દેવા જોઈએ. એમાં કેટલા ત્રસ જીવો અંદર ઉત્પન્ન થઈ જાય, એવા કીડા એવા અને એવા એવા જીવો, એટલે મેં કીધું તમારા બે છોકરા છે તો બે છોકરામાં પછી એની હાજરીમાં પીને કહેજો, હા કેવું બને એક ઘરે ન હોય ને એક બહાર ગયો હોય ને આવું આ બધી બીજી કરતા કે બીજો આપણે ઝઘડા થાય એ કેમ આવું કર્યું, એટલે તેને સાથે કહી દેજો, સાથે હાજરી હોય ત્યારે કહી દીધો. અને આ પછી કહેવાનું એવું ચાલુ કર્યું કે રોજ રિમાઇન્ડ કરાવે કે બેટા કે યાદ રાખજો, 48 મિનિટ ખબર છે ને કેટલી હિંસા થાય, કેટલી હિંસા થાય. એક દિવસ છોકરાને આવ્યો ગુસ્સો, એને કીધું મા મર તો ખરી પેલા પછી 48 મિનિટ કરું દઈશ, 48 મિનિટ પછી કીધું છે પણ મર્યા પછી ને કે તું મરતી નથી રે, રાહ જોવાની આવી તો નહીં, એના ક્ષમતા ભાવ હતો ઠીક છે કે જયારે સહેજ રૂપે મરણ થાય હું સહજ સ્વીકાર કરું. અને નાનીનું મરણ થયું, મરણ થયું ને એટલો સંભાવ એમના ઉપર, આંખમાંથી એક આંસુનું ટીપું પણ ન ટક્યું. થોડા દિવસ પછી એ બેને મને વાત કરી કે નાનીના મરણમાં તમને જે વચન આપ્યું હતું એવી રીતે છે, પરફેક્ટ તમને વચન આપ્યું એ રીતે છે, એક આંસુનું ટીપું ટપક્યું નથી અને કોઈ દુઃખ નથી, ચૂપચાપ ગઈ વિધિમાં બધે હાજરી જાજે આપવાની થી આપી દીધી, પણ ક્યાંય દુઃખ નથી થયું, પણ એ તકલીફ થઈ ગઈ શું થઈ ગયું વખતે થયું એવું કે મારા સગા જે હતા મામા ને મામી ને બધા એ બહુ બોલ્યા મને કે કઈ થતું નથી, રડવું નથી આવતું, ને એટલું બધું મને કીધું કે મારે શું કેવું છે, એટલું ખરાબ ખરાબ બોલ્યા મને કે પથ્થર પીર થઈ ગઈ ને આવી થઈ ગઈ ને આમ થઈ ગઈ, કે કેવા કેવા લોકો છે. મને કે થોડા દિવસથી કે ખરેખર એ ઘટના મને અસર કરી ગઈ છે, એટલે ત્યારે મેં એમને કીધું કે નાનીના મરણની ઘટનાનો તો સહજ સ્વીકાર કર્યો, પણ એ મામા મામી જે બોલી ગયા એનો સ્વીકાર ન થયો, એનો પણ સહજે સ્વીકાર કરવો જોઈએ જે મરણ થયું એ મારે કહી દીધું. આનું કારણ એ છે કે ચૈતન્ય પરમાત્માની અનુભૂતિ વગર એક પર્યાયનો તો સ્વીકાર થઈ જાય પણ બીજાનો નહીં થાય. અનુભવ જેને થયો એને સમસ્ત પર્યાયનો સ્વીકાર એક પર્યાયમાં થાય, એટલા માટે દ્રવ્યની અનુભૂતિની સભા અનુભૂતિ થતા તમને દર્શન થતા ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. એની પેલા ને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા મિથ્યા દ્રષ્ટિને નથી હોતી, ગાડી લઈ જતા હોય સિગ્નલ ઉપર. હવે તો આ બધા સમજી ગયા છે, ગવર્મેન્ટ વાળા કે છે, આપૂર્તા વાળા લોકો એવા એવા હોય છે, એટલે સિગ્નલ ઉપર તમે જો એ લોકો રસી રાખે છે 35 સેકન્ડ 35 34 33, એને ખબર પડી ગઈ આપૂર્તા વાળા છે ક્યારે ખુલશે, ક્યારે ગ્રીન થશે, ક્યારે ગ્રીન થશે. 35 બતાવતા હોય તો એ આપૂર્તા થાય, એવા 35 ક્યારે પૂરા થશે. આ પોતા ભવિષ્યમાં ડૂબવાની ચિંતા શું થશે શું થશે શું થશે, પણ જેને જાણી કે જે કંઈ પણ થશે એ મારામાં નહીં થાય, હું તો એ ચૈતન્ય તત્વ છું જેમાં કંઈ થતું નથી, હું થવા વાળું તત્વ નથી, હું હોવા વાળું તત્વ છું. થવું અને હોવું બેમાં ફરક છે. થવાનું નામ પર્યાય છે, શું થયું એટલે પર્યાય થઈને શું થયું શું થાય છે શું થશે આ બધી પર્યાય. હોવું એક્ઝિસ્ટન્સ પર, હું થવા વાળું તત્વ નથી, હું હોવા વાળું તત્વ છું, તેથી શું થશે એની મને ચિંતા નથી, કારણ કે મારામાં કઈ થતું નથી. એ રંગમાં મારામાં કઈ થતું નથી, ત્યારે દ્રવ્યના જોરને આવે. સોક્રેટિસનો મરવાનો વારો આવ્યો ને ત્યારે સોક્રેટિસની અંદર પણ બહુ સમજવા જેવું છે. એને પત્ની બહુ માથા ભારે મળી ગઈ, આમ તમને તો બધાને ખબર જ છે કે માથા ભારે પત્ની મળે પછી જિંદગી કેમ કાઢી. સંત તુકારામની જેમ, સંત તુકારામને માથા ભારે મળે, મોટા ભાગે બધા માથા ભારે કોના કોના નામ લેવા દાખલ આવો બધા થોડા સંત તુકારામને મોકલે ને બજારમાં શેરડી લેવા, કે જાઓ કે શેરડી સુગર કેરડી શેરડી લઈ આવો જાઓ. સંત તુકારામ શેરડી લેવા ગયા, માથામાં શેરડીનો ભારો ઉકેલ લાવતા હતો તો એના મિત્રો મળી ગયા. મિત્રો કે વાવ કે શેરડી બહુ સરસ છે, તે કે લે ભાઈ એક દુખા આપતા આપતા આવતા ઘરે પહોંચ્યા તો એ જ બાકી રહી ગઈ, પછી ખાલી થઈ ગઈ. પત્ની ને આવ્યો ગુસ્સો, એ ક્યાં ગઈ છે શેરડી એટલી બધી, રસ્તા બધા નાપતો આવ્યો. ગુસ્સામાં જે એક શેરડી બાકી રહી હતી એક સીધી માથા મારી, તુકારામ તો બિચારા નીચે બેસી ગયા, પણ શેરડીના બે ટુકડા થઈ ગયા. અને તુકારામે ક્યારે એને કીધું કે કેવી સંજોગની વાત છે કે હું વચ્ચે રસ્તામાં આવતા આવતા વિચાર કરતો કે હળદી તારે ખાવાની, હળદી મારે તોડવી નહીં પડે, તારા હાથમાં એ તારી ના પડી ગઈ મારી, નહી તો પછી કોને કોનાથી તમે પ્રેરિત થઈને આ કામ કર્યું તો ભાઈ એમાં મારું નામ ન આવે. એટલે કીધું એટલે કે આવી રીતે આટલી હદે પર જો આમ થાય તો એમ સ્વીકાર કરીએ કે ચાલ એમનો પોઝિટિવ થિંકિંગ સોક્રેટિસની આવી માતા ભારે પત્ની મળી એ તો એવી ખતરનાક હતી. સોક્રેટિસ સત્સંગમાં બેસતા એના શિષ્યો સાથે તો ઘણા બધા શિષ્યોને ભેગા કરે અને મોટા ભાગે એવું જ આ દુનિયામાં મોટા ભાગે એવું થયું છે કોઈ કેવા હોય બાકી મોટા ભાગે એવું બન્યું છે કે પતિને રસ હોય તો પત્નીને ન હોય પત્નીને હોય તો પતિને ન હોય ધર્મમાં રસ. અને સોક્રેટિસને હતો અને પત્ની નતો. સોક્રેટિસના શિષ્ય બધા છે સોક્રેટિસના ઘરે આવે એટલે ચા પાણી નાસ્તા બધું બનાવવું પડે અને આને ગમે નહીં પરાણે પરાણે તો બનાવવું પડે ક્યાં જાય તો ચા લઈને ચા બનાવીને લાવી અને સોક્રેટિસને કીધું લો ચા. તો સોક્રેટિસ તો પોતાનામાં તલ્લીન હતા ને કે ચા ન સાંભળ્યું દીવા ચા ન સાંભળ્યું ગરમ ગરમ ચા એમના બધા તો ફેંકી એ દિવસે સોક્રેટિસ નો ચહેરો આ બાજુનો એ પાક કાળો થઈ જતો ખબર માં ગયા ત્યાં સુધી કાળો ચહેરો થયો. ચા નાખીને ગઈ એ તો જતી રહી બસ સોક્રેટિસ ના શિષ્યએ પૂછ્યું કે કેમ આવું કર્યું તમારી પત્ની એમ કે આવું કેમ કર્યું. સોક્રેટિસ કહે છે કે કોને કર્યું તમારી પત્ની તો કે જેણે કર્યું એને પૂછો ને આવું કેમ કર્યું મને શું ખબર એને આવું કેમ કર્યું તો એને પૂછો મને શું ખબર એનું કામ છે એનું કામ છે મારે શું લાગે વાળું એ એનું કામ છે. જ્ઞાની આટલું જ જોડ હોય છે પર્યાયમાં કઈ થાય ને કે આવી પર્યાય થઈ રાગ થયો દ્વેષ થયો આ થયું જ્ઞાનીને કોઈ પૂછે કેમ થાય છે એ મારું કામ નથી એ કર્મના ઉદયનું કામ છે. હું તો મારા કામમાં છું બસ હું મારા સ્વરૂપમાં છું જે દાખલો પડે એનું કામ કરે છે મારે શું એ નથી. પર્યાયમાં જે કઈ પણ થતું હોય પર્યાયથી આટલો જુદો પોતાને પર્યાય સ્વરૂપ માનતો નથી. અજ્ઞાનીએ અત્યાર સુધી પોતાને પર્યાય સ્વરૂપે માન્યો છે પર્યાય એ હું પર્યાય એ હું પર્યાય એ પર્યાય હું નહીં. શિયાળ હતું શિકાર માટે નીકળ્યું ફળછાયા ને જોતું હતું સવાર સવારનો ફળછાયો હતો બહુ લાંબો એને લાગતું ઘર કેટલો દુબળો પડી ગયો જેને ખાધા પીધા વગર પડછાયો લાંબો પડતો પાતળો પડછાયો પડે કેટલો દુબળો પડી ગયો. બપોર સુધી શિકાર શોધ્યો શિકાર કઈ મળ્યો નહીં તો પડછાયો નામ નાનો થતો ગયો તો તે જો ખાવા નથી મળતું એટલે નાનો થઈ ગયો. પડછાયોને પોતાનું સ્વરૂપ માને છે પડછાયો છે એ જ પર્યાયને જ અજ્ઞાની પોતાનું સ્વરૂપ માને છે. જ્ઞાની કહે છે તારામાં થતું નથી કે તું થવા વાળું તત્વ નથી તું છો હોવા વાળું તત્વ છે. સોક્રેટિસને એના શિષ્યએ પૂછ્યું હતું જયારે ન્યાયાધીશ ચહેરા આપતા હતા એમ ત્યારે ઘણી કોશિશ કરી હતી ન્યાયાધીશે એને બચાવવા. સોક્રેટિસ તમને છોડવા તૈયાર છીએ ખાલી એક વાર આ જે તમે ફિલોસોફીની બધી વાત ને સત્યની વાત કરવાનું ચાલુ કર્યું છે આ બધું બંધ કરી દો. અમે તમને આ સજા માફ કરી દઈએ છીએ અથવા તો તમારે જો કરવી હોય તો કરો એ બધી વાત પણ એથેન્સ છોડીને બહાર નીકળી તમે કરો. સોક્રેટિસ કે એથેન્સ ની બહાર જઈશ તો ક્યાં જઈશ ત્યાં તમારી જેવા જ બીજા છે પાછા બધે એક સરખા જ કોની કોની સામે હું લડીશ હું તો અહીંયા રહેવાનું મારાથી નહીં દેખાય તો હું સત્યની વાત કરવાનો. ત્યારનો પ્યાલો પીવો પડે તો એ વખતે એમના શિષ્યોએ સોક્રેટિસ ને પૂછ્યું હતું કે સોક્રેટિસ એના તમારા મર્યા પછી અમે તમારું શું કરીએ, દફનાવીએ કે અગ્નિ સંસ્કાર કરીએ કે પાર્થિવની જેમ એને ખુલ્લામાં રાખી દઈએ પક્ષીઓ માટે શું કરીએ? સોક્રેટિસે કીધું કે આ જે મારવા વાળા છે ને એ જેવા છે ને તમે એવા જ છો, બધા એક જ જાતિના છે. કારણ કે આ ઝેરનો પ્યાલો આપવા વાળા પણ એ તૈયારીમાં છે એમ માનીને કે સોક્રેટિસ મરવાના છે. અને તમે મોતમાં ભરોસો કરો છો કે સોક્રેટિસ મરવાના છે, એ મૃત્યુમાં ભરોસો કરો છો. સત્યને તમે બે ઓળખ્યું નથી. પણ એ સોક્રેટિસ ને કહે છે પણ ખરેખર થવાનું તો છે, પણ શું કરો, એ ખાલી એટલું બતાવી દો. ચાલો તમારા મર્યા પછી તમે ક્યાં જશો? ત્યારે સોક્રેટિસ નો જવાબ હતો ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. આ જવાબ ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. આ સાધકોની સાધના માટે બહુ ઉપયોગી બને એવો જવાબ છે. ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. અહીંયા કહેતા તે ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય જ્ઞાન, જ્ઞાન જ્ઞાન આનો અર્થ આ રીતે લે છે. હું ક્યાં જઈશ, આ દેહ છોડ્યા પછી ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. અહીંયા એટલે મારા સ્વરૂપની બહાર ક્યાં જઈશ, સ્વરૂપમાં તો રહીશ, અહીંયા છે આ સ્વરૂપ. ક્યાં જઈશ, મારા સ્વરૂપમાં તો રહીશ, હું ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. અહીંયાનો ભાવ તમે એકલા જાણો છો, તમે બોલો છો અહીંયા તો રહીશ, બીજો જાણે ન જાણે. મહિના પછી ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. ભગભાઈના ઘરે મહેમાન બની ગયા અને પૂછે કે મહિના પછી ક્યાં છો, અહીંયા તો રહીશ. પેલા ટેન્શન કે મારે આમને બોલાવીને તો કે છ મહિના પછી તો કે અહીંયા તો રહીશ. જ્યારે તમે જો હવે નીકળી જાય અહીંયા તો રહીશ એટલે હા, મારા ચૈતન્ય સ્વરૂપની બહાર ક્યાં જઈશ, અહીંયા તો રહીશ. અને એટલી દ્રઢતા આવે. ગોળ ને કોઈ પૂછે છે ગોળ તું ક્યાં જઈશ, ગોળ કે મીઠાશ ની બહાર ક્યાં જઈશ, મીઠાશ ની સાથે તો રહીશ, મીઠાશ માં તો રહીશ, અહીંયા તો રહીશ. અહીંયા એટલે મીઠાશ, હું ક્યાં જઈશ. અહીંયાથી ગોળ ને ઊંચો કરીને અહીંયા મૂક્યો. ગોળ તું ક્યાં જાય છે, ક્યાં જાઉં છું, ક્યાંય નહીં, હું મારામાં તો છું, ક્યાં જાઉં છું, ક્યાંય નથી જાતો. એ ગોળ નો જે ઉત્તર છે, જ્ઞાની નો ઉત્તર આ છે, હું ક્યાં જઈશ, હું મારા સ્વરૂપમાં છું, સ્વરૂપ ની બહાર ક્યાં જઈશ. અનંત અનંત ગુણોનો ઘનપીઠ, એક અખંડ ધ્રુવ, આ જ ભગવાન આત્મા અનંત કાળ માટે એ કોતરાઈ જાય એવી શ્રદ્ધામાં, આ સમયની પર્યાયમાં એવો અનુભવ કે પર્યાય અનુભવ કરે અને પર્યાયમાં અનુભવ અને અતિન્દ્રિય આનંદના સાગર પર્યાયમાં ઉછળે. નિરાકુર આનંદનું વેદન એ થાય ને નિરાકુર આનંદના સાગર એવા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદના સાગર એ આનંદનો સાગર પર્યાયમાં ઉછળે. હવે પર્યાયમાં ઉછળતો એવો આનંદનો સાગર આ થોડું ભાવે સમજી લેવા જેવું છે. પર્યાયમાં ઉછળતો આનંદનો સાગર, આમ અનુભવ થયો કે આનંદના સાગર પર્યાયમાં ઉછળે છે, કે આનંદનો સાગર પર્યાય છે. અને અનુભવ થયો ત્યારે પર્યાય ઉપર ધ્યાન હતું કે દ્રવ્ય ઉપર, તો પછી આનંદનો સાગર ઉછળ્યો એ ખબર કેવી રીતે પડે? એટલા માટે કે પર્યાયમાં જે આનંદનો સાગર ઉછળે છે એ જ્ઞાનનો વિષય બને છે. પર્યાયમાં જે આનંદનો સાગર ઉછળે છે એ જ્ઞાનનો વિષય બને છે, પણ એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ ઉપર છે, દ્રવ્ય ઉપર છે.
જ્ઞાનનો વિષય તો દ્રવ્ય આખું છે, પર્યાય અને દ્રવ્ય સહિતનું આખું દ્રવ્ય એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય તો લોકાલોક બને કેવડી, શું ફરક પડે? જ્ઞાનનો વિષય તો બને, પણ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ છે. એટલે પર્યાયમાં ઉછળેલો, જે પર્યાયમાં પ્રગટ થયેલો આનંદનો સાગર એ જ્ઞાનમાં જાળવામાં આવી જાય છે. જાણવો નથી એને, જાણવામાં આવી જાય છે, એને જાણવો નથી. એ ઉચ્છેદ કરું ભગવાન ચૈતન્યની એવી અંદરમાં ચિંતનની ધારા ચાલતી રહી. એ ચિંતનની ધારા કે અનુભવ, આ અનુભવ જેને થાય એ અનુભવ થાય, અનુભવ આમના કન્ટિન્યુઅસ ચિંતનની ધારા ચાલતી રહી. ચિંતન કરતા કરતા એ ચિંતન જ તે અનુભવમાં ટ્રાન્સફર થઈ જાય, અને ભાવ ઊંડો છે, બહુ ઊંડા ઊંડા ભાવ છે. એટલે આ તમે વિકલ્પ આવે છે ને કે મારે અનુભવ નથી થતો, મારે અનુભવ કરવો છે, અનુભવ કરવો છે, અનુભવ કરવો છે, એટલે તો પર્યાયનું જોર આવી પાછું. હું દ્રવ્ય ચિંતનના અંદર પણ દ્રવ્યનું જોર છે. પર્યાય જે છે, પર્યાય 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 અનુભવ, અનુભવના લક્ષ્ય તો પર્યાયમાં નિર્મળતા આવતી નથી, એ દ્રવ્યના લક્ષ્ય, દ્રવ્યના જોરે એ વિકલ્પ જ પર્યાયમાં ક્યારે તમને દર્શન થાય, ક્યારે તમને દર્શન થાય, ક્યારે તમને દર્શન થાય, એ નહીં થાય, વિકલ્પ થાય છે. એક વ્યક્તિએ કીધું કે ગઈકાલે મેં બહુ રાત્રે પથારીમાં આડો પડ્યો, પછી ઊંઘની બહુ રાહ જોઈ, ઊંઘ આવે ઊંઘ આવે ઊંઘ આવે ઊંઘ આવે, બહુ રાહ જોઈ, ઊંઘ આવી જ નહીં, પછી ઊંઘી રાહ જોઈ ને ઊંઘની ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, અને પછી ઊંઘી ગયો. એ ઊંઘી ગયો ક્યારે, કે રાહ જોવાનું બંધ કરી દીધું ત્યારે ઊંઘ્યો. અનુભવ ક્યારે થાય, અનુભવ ક્યારે થાય, એને અનુભવ નથી થતો. ચૈતન્ય એવું જુઓ આવતા કે અનુભવની પર્યાય પ્રગટ થઈ એમ છે. આ સ્વરૂપ અનંત 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 ગુણાધિપતિ આ ભગવાન આત્મા, અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા. આત્માના 1,00,000 નામ તો લખ્યા છે ને એ પુસ્તકમાં, અંત અંકિત ગુણાધિપતિ આત્મા, 1,00,000 નામનું કલેક્શન છે આત્માનું. પેલા પુસ્તકનું નામ રાખ્યું હતું લક્ષાધિપતિ આત્મા, લાખોપતિ આત્મા, પણ પછી એક ઘટના એવી ઘટી કે લક્ષાધિપતિ કેન્સલ કરી નાખ્યું, ગુણાધિપતિ. અનિલભાઈ અંબાણી છે એની સાથે બેઠા હતા એક વાર, તો મારા મિત્ર હતા, મેં એમને કહી દીધું અને કીધું, મેં એવું સાંભળ્યું છે અનિલભાઈ કે તમે લાખોપતિ છો, તો એમને ગુસ્સો આવી ગયો, અને મોઢું ગુસ્સો એટલે મોઢું બગડી ગયો. એટલે મારી બાજુમાંથી મિત્ર બેઠા હતા એને થોડો આમ ચૂંટીઓ ખડ્યો. મેં તું શું થયું, આપણે તો મોઢા ઉપર જ બોલવા વાળા, શું કામ ચૂંટીઓ ખડ્યો? આવું શું કામ? અબજોપતિ છે અને અબજોપતિને લખોપતિ કહીએ એમાં એનું અપમાન થયું. અને ત્યારે વિચાર આવ્યો કે અબજોપતિને લખોપતિ કહીએ તો અપમાન થયું, તો અનંત ગુણાધિપતિ ભગવાન આત્માને લખોપતિ એમાં અપમાન થાય. એટલે પછી લક્ષાધિપતિ આત્મા કઈ જ નથી નામ, અને ગુણાધિપતિ ગુણાધિપતિ આત્મા, અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા. વિકલ્પ કરતા કરતા અનુભવ નથી, સમય પહેલા એને અનુભવ નથી. ક્રમબદ્ધમાં તો એ રીતે જયારે અનુભવ થવાનો હોય ત્યારે થાય, પહેલા લાવવા માંગે તો અનુભવ ન થાય, વિકલ્પ થાય. માને એ 5મો મહિનો ચાલે છે અને કોઈને એમ થાય કે હવે જલ્દી દીકરો જોતો છે, જલ્દી દીકરો જોતો છે, અને પીએચસી ને દીકરો પાંચમા મહિને કાઢ્યો, દીકરો ન નીકળે, મરેલો નીકળે. એને એના કાળે જન્મ થાય, એના પેલા જન્મ નહીં થાય. એક પર્યાય, એ સમ્યક દર્શન ની પર્યાય એના કાળે થશે. જલ્દી 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 એની અધિરાય કરવાથી દર્શન દૂર જાય. કૃપાળુ દેવ એના માટે શબ્દ વાપર્યો છે, દર્શન પરિચય. જયારે થાય તમને જયારે થાય દર્શન પરિચય. એનો રસ નથી ગયો, રસ નથી ગયો એટલે એવા સંબંધમાં વિકલ્પોમાં ઉલજવાનું નથી. ઊંઘની વિધિ અને આત્માની અનુભૂતિની વિધિ એક સમાન છે. પહેલી જ કન્ડિશન એ છે ઊંઘની વિધિ ને આત્માના અનુભવની વિધિ સમાન છે. બધા શબ્દો ઉપયોગમાં ના જઈ શકે. આ તો કોઈક બિરલા પુરુષ અંદરમાં જાય, બાકી બધા તો નથી. સાંભળનારા ઘણા હોય, એકાદા છતાર્યા હોય. સૌથી પહેલા ઊંઘવા માટે થાક જરૂરી છે. થાક ન લાગ્યો હોય તો ઊંઘ ન આવે. ફૂટપાથ ઉપર સુતા હોય, થાક લાગ્યો હોય તો ઊંઘ આવે. અને જાપાનની 7-star હોટેલમાં થાક ન લાગે તો ઊંઘ ન આવે. થાક બહુ જરૂરી છે. સંસાર પરિભ્રમણનો જેને થાક લાગ્યો હોય એ ધ્યાનમાં લીન થાય. પહેલી વાર થાક વગર એ અંદર આંખ પણ થાય ને અંદરમાં લીન થાય. થાક બહુ જરૂરી. બસ એવી રીતે કે બસ હવે બહુ થાક્યો છે. સમર્પણ કરે
છે.
હવે તમે જે કોઈ માર્ગે ચાલી છે એમ નહીં કે તમે બધું કહો પછી માં નથી કહ્યું સાથે કહ્યું ખોટું તો ગુરુ નો ગુરુ કોઈ નથી. એ ગુરુ ની ટેપ લેવા ગયો કે કેટલા માર્ગ સાચા ને કેટલા ખોટા, કેટલા પ્રશ્ન ના જવાબ સાચા ને ખોટા. એ આપ જે માર્ગે કહો હું ચાલુ છું. હું કસોટી કરીશ મારા જીવનની અંદર પોતે. થાક લાગવો જરૂરી. થાક લાગ્યો હોય તો ક્યાંય પણ એને અનુભવ થાય. થાક લાગ્યો ગમે ત્યાં ઊંઘી જાય પછી પ્રવચનો લઈ કેમ ને ઓળે. થાક જરૂરી. થાક લાગ્યો હોય દુકાનમાં બેઠો હોય તો ધ્યાનમાં જતો હોય. પરિભ્રમણ નો થાક લાગે છે. જ્ઞાનીઓની દશા આવી હોય છે. પરિભ્રમણ નો થાક લાગે. જયારે કોઈ વ્યક્તિ ઊંઘમાં હોય એ વખતે એને પૂછો કેમ છો, કેવી મજા આવે છે ઊંઘમાં, કાંઈ જવાબ ના આપે. મજા આવે છે ને, આનંદ આવે છે ને, કાંઈ જવાબ ના આપે. કેવો આનંદ આવે છે કશું. ધ્યાનમાં જે લીન છે એને પૂછો કેવો આનંદ આવે છે, નો આન્સર. ઊંઘમાંથી કોઈ બહાર આવે પછી જે આ થાક ઉતરી ગયો. જ્ઞાની ધ્યાનમાંથી બહાર આવે ત્યારે કે છે હા સંસાર પરિભ્રમણ નો થાક ઉતરી ગયો. આ ઊંઘની વિધિ ને અનુભૂતિની વિધિ એક સમાન છે. આમ જાણીને ઊંઘી ન જવું, કારણ કે અનાદિકાળથી ઊંઘમાં જતા ઊંઘવાનો નહીં જાગવાનો અવસર આવ્યો છે. જાગવાનો અવસર આવ્યો છે એટલા માટે જે કંઈ પણ ઘટના ઘટે આ બધું જ છે. પર્યાયના પરિવર્તનમાં અમારું કશું જ કર્તૃત્વ નથી એટલે આખું.
પ્રવાહ કરે છે. એને રોકવો એ મારા હાથમાં નથી, એને વહાવવો એ મારા હાથમાં નથી, એને પલટાવવો એ મારા હાથમાં નથી. જે થઈ રહ્યું છે હું તો ચૈતન્ય માત્ર છું. આમ લાગે સમથી એવું લાગે કે સામે ગુલાબ છે અને ગુલાબ જાંબુ છે, તો શું લેવું? ઓપ્શન છે કે શું લેવું? તમે લીધા ચલો ગુલાબ જાંબુ લેવા છે, રસગુલ્લામાં નથી લેવા. તમારી પાસે ઓપ્શન સિલેક્ટ કર્યું ને, તમારા હાથમાં હતું ને ભાઈ, તમારા હાથમાં નતું. એ પણ હૃદય એવા હતા કે ગુલાબ જાંબુ જ લેવાનું થાય, તમને ભાવ એવો આવે, હૃદય જ એવા હોય. કારણ કે આગળ રસગુલ્લુ ખાવાના કોઈ ઉદય હશે ને પાછા, જે રસગુલ્લુ તમે મૂક્યું એક બાજુ એને ખાવાના ઉદય કોઈ ના હશે. પુરુષાર્થ ખાલી એટલો કે ઉદયથી જે સહયોગ મળ્યા ને ઉદયથી જે ભાવ થયા, રસગુલ્લુ મળ્યું, ગુલાબજાંબુ મળ્યું કે એને ખાવાનો ભાવ થયો, આ બેમાં હું ક્યાં કે જ્ઞાન દર્પણની બહાર હું ક્યાં નથી. અને આવો અભ્યાસ થાય ને, એક દિવસ અમને દર્શન થાય અને આ બધાથી છૂટો એવો અનુભવ તો થાય, એક દિવસ આ બધા છૂટા પછી થઈ અનુભવ થતા પછી છૂટા થતા બહાર નથી લાગતી. અનુભવ થઈ ગયા પછી આ બધાથી છૂટવાની વધારે વાર નથી લાગતી. કાર્ય બધું પર્યાયમાં થાય ને, જોર ક્ષેત્ર કે ઉપર. નવી નવી કોઈ સાયકલ શીખતું હોય ને, એ નવી નવી સાયકલ ને શીખતું હોય તો તમે એ સાયકલ શીખવા વાળાનું ધ્યાન એના હેન્ડલ ઉપર છે. એટલે શીખવાડો વાળો કે તારે અહીંયા નહીં જુઓ, સામે જો રસ્તા ઉપર ગાડીનું સ્ટેરિંગ, આમ પગ સ્ટેરિંગ ઉપર જો ચાલી ગયેલા કે ના અહીંયા નહીં જુઓ, કાઢનારા કે આમ સામે જો, એ સામે જોઈશ તો પછી આ કેમ મળશે? એ બધું વળી જશે, તું એની ચિંતા નહીં કર. સારી દ્રષ્ટિ સામે રાખ અને કાર્ય અહીંયા થઈ જશે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખ અને પર્યાયમાં ઓટોમેટિક કામ થાય. પણ તું પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે છો અને એક્સિડન્ટ કરે છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર, પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં. પર્યાયમાં કાર્ય થાય છે, પર્યાય એક પછી એક થાય છે, ક્રમે ક્રમે થાય છે, બંધાયેલી છે, આગળ પાછળ થતી નથી એવી છે. ક્રમે ક્રમે છે, હવે ક્રમે છે, આગળ પાછળ નથી ને ક્રમે છે. એક માના ત્રણ દીકરા છે, એ ત્રણેય દીકરા ક્રમે ક્રમે થયા. પેલા પહેલો દીકરો જન્મ્યો, પછી બીજો દીકરો જન્મ્યો, પછી ત્રીજો દીકરો જન્મ્યો. આ ત્રણેય દીકરા ક્રમે ક્રમે જન્મ્યા છે. એમ પર્યાય જે છે એ એક થઈ પછી બીજી પછી ત્રીજી ક્રમે ક્રમે. ભલે એ દીકરા ક્રમે ક્રમે થયા પણ ત્રણેય દીકરા એ માટી તો જુદા છે. એમ પર્યાય ક્રમે ક્રમે થાય છે પણ ક્રમે ક્રમે થવા વાળી પર્યાય દ્રવ્યથી તો જુદી છે, ભગવાન આત્માથી જુદી છે. પર્યાય ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. એક માને બાળકનો જન્મ થયો અને બાળક મરી ગયું. આવી રીતે બાળકને જન્મ થતો ને બાળક મરી જશે, જન્મ થાય મરી. એ બાળકને જન્મ થાય ને પંડિત બનારસિદાસજી ના ઉઠી, પંડિત બનારસિદાસજી થયા નાટક સમયસર હશે ને, નવ સંતાન હતા, સાત દીકરા બે દીકરી, જન્મ થાય એકય બચ્ચાની મરી જાય, નવે નવ કોઈ બચ્ચા નહીં. એક વાર ચાલુ સ્વાધ્યાય સમાચાર છે. બીજી બાર ગયા, બાર થી આવ્યા, જન્મ થઈ ગયા, મરણ થઈ ગયું, બહાર આવ્યા. આ લોકો પૂછ્યું કેમ પાસે ઉપર ક્યાં જઈને મહેમાન આવ્યો હતો એટલે વડા વાગ્યો હતો, અગ્નિ સંસ્કાર કરીને આવ્યો, મહેમાન આવ્યા હતા કોઈ એટલે વળાવવા જવું પડે. કોઈ મહેમાન આવ્યો હતો આવી જાગૃતિ કરશે, કોઈ મહેમાન આવ્યો. જિંદગીના સફરમાં ઘણા મુસાફરો મળે છે, બધા એક જગ્યાએ તો નથી જવાનું હોતું, એથી જુદા પડે. જાગૃતિ રહે, દરેક સમયની જાગૃતિને જોઈએ, સ્વીકારી થયું ભગવાન. એ માને દીકરાનો જન્મ થયો, મરણ થાય, દીકરાનો જન્મ થાય, મરણ થાય, રડતી હતી બહુ, બહુ રડતી હતી. તો એની બેનપણી આવીને કીધું કે રડે છે શું કામ, તારા દીકરાના મરણ થઈ જાય છે, દીકરા મરી ગયા ને, દીકરો મરી ગયો, તારો દીકરો મરી ગયો, પણ દીકરાને જન્મ આપવા વાળી તારામાં જે શક્તિ છે એ શક્તિ ક્યાં મરી ગઈ, એ તો તકે લીધી, દીકરો મરી ગયો છે, ફરી દીકરો થશે, તું રડ નહીં. દીકરાનું મરણ થાય છે, દીકરાને જન્મ આપવા વાળી શક્તિ નથી મળતી, એમ પર્યાય ઉત્પન્ન થાય, પર્યાયનો નાશ થાય છે, પણ દ્રવ્યમાંથી પર્યાય નવી ઉત્પન્ન થાય એવી દ્રવ્યની શક્તિનો નાશ નથી થતો, એ તકેલી રહી, પાછી પર્યાય ઉત્પન્ન થઈ, પાછી નષ્ટ થઈ, પણ દ્રવ્યની શક્તિ એવી એવી રહી, એ જે દ્રવ્ય, એ દ્રવ્ય એ હું છું, આ પર્યાય મારું સ્વરૂપ થાય, પોતાની શક્તિ ઉપરનું જોશ છે. આ પર્યાય ઉત્પન્ન થાય ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ છે, પર્યાય પર્યાય ક્રમબદ્ધ છે, પણ ક્રમબદ્ધ પર્યાય પણ મારું સ્વરૂપ નથી એ સમજાણું, અને દ્રવ્ય ત્રિકાળી સ્વરૂપ છે હું એવું અનુભવાયું, એને ક્રમબદ્ધ પર્યાયને સમજી, નહીં તો ક્રમબદ્ધ પર્યાય સમજી નથી, ક્રમબદ્ધ પર્યાય સમજવાનો ભાવ આ છે. એ કાર્ય થાય છે જગતમાં, અહીંયા તો કહે છે કે સરસ તો એટલું મારા વિકલ્પ તો એમાં ક્યાંય કામમાં આવતા નથી. પહેલી વાત ત્યાંથી શરૂઆત કરી કે વિકલ્પ જે છે એ વિકલ્પથી જગતમાં કોઈ કાર્ય થતા નથી, અને વિકલ્પ મારાથી થતા નથી. વિકલ્પ એ સ્વતંત્ર થયા, જગતના કાર્ય સ્વતંત્ર. અચ્છા વિકલ્પ, પિક્ચર જોવા જવાનું કોઈને ભાવે, પિક્ચર જોવા જવું, પિક્ચર 3 કલાકનું છે, 3 કલાકના પિક્ચરમાં 15 મિનિટનું પિક્ચર પૂરું થયું, 12 વાગે ચાલુ થયું, 12 થી 3નો શો છે, તો 12:15 ક્યાં, 12:15 એકનો વિચાર આવ્યો કે કારણ કે 12:15 ક્યાં 15 મિનિટમાં વિલન હીરોને બહુ માર્યો, વિલન હીરોને માર્યો તો આને વિચાર આવ્યો કે હવે હીરો વિલન ને મારે એ ભાવ કેટલા આવે છે, હીરો વિલન ને મારે, હીરો વિલન ને મારે, હીરો વિલન ને મારતો. કારણ કે એક સીન જે આવવાનો હતો ને હીરો વિલન ને મારે, એ 1 કલાક ને 40 મિનિટે આવવાનો હતો, 1:40 12 વાગે પિક્ચર ચાલુ થયું, 1:40 આવવાનો હતો. કેટલા વિકલ્પ 1:30 વાગ્યા સુધી ક્યાં વિચાર કેટલા, એમ 1.5 કલાક સુધી વિચાર આવે કે ક્યારે હીરો વિલન ને મારે, હીરો વિલન ને મારે. થયું છે. પેલા મને મારતો નથી, દોઢ વાગે જોકું આવી ગયું. કોણા બે આંખ ખુલી, પોતાના જે સમયે હીરોએ વિલન ને માર્યો એ સમયે મારે મારે એવો વિકલ્પ નતો. એકને ચાલીસ કઈ વિકલ્પ નતો કે હીરો વિલન ને મારે. અને જયારે વિકલ્પ હતા ત્યારે કઈ માર્યો નહીં, એટલે વિકલ્પ કામમાં આવતા નથી. પેલા તો એક વાર પાકી થઈ જાય, જગતમાં જે કઈ પણ થાય છે એમાં મારા વિકલ્પ કામમાં નથી આવતા, મારા વિકલ્પ કામમાં નથી આવતા. આવો બધા ઘણા ગુજરાતી હિન્દીમાં નથી, હિન્દીમાં કહે ને તું જીઓ હજારો સાલ અને સાલ મેં દિન હો 50,000 વિકલ્પ છે. આવું બને તું જીવો હજારો સાલ, હજાર સાલ કેવી રીતે જીવે? ખરા ચલો કદાચ માની પણ લીધું, કારણ કે પહેલાના જમાનામાં આદિનાથ ભગવાનના ટાઈમમાં લાખો વર્ષોનું આયુષ્ય હતું, તો હજારો વર્ષ ચલો જીવ્યા. પણ એક વર્ષમાં 50,000 દિવસ ક્યાંથી આવી ગયા? એ તો ક્યારેય સંભવ નથી. તું જીવો હજારો સાલ તો થઈ ગયું, પણ સાલ ને જીવો 50,000 આ મેચ વિકલ્પ છે, વિકલ્પ કામમાં આવતા. વિકલ્પ વિકલ્પ ફરતા નથી. જ્ઞાની ને આ જાગૃતિ છે, જયારે વિકલ્પ નિરર્થક થઈ ગયા, વિકલ્પથી કઈ મળતું નથી ખબર પડી ગઈ, તો પછી વિકલ્પ ને રાખે શું કામ? વિકલ્પ છૂટતા રહે ત્યારે ખબર પડી કે હવે આ જે કરન્સી નોટ છે નથી થઈ ગઈ, કઈ કામમાં આવતી નથી, એનાથી કઈ બજારમાં મળતું નથી. નથી મળતું તો નોટ ને જવા દે, ક્યાંક નકલી છે. હવે વેલ્યુ નથી એ તો પછી આપણે કાઢી નાખીએ છીએ, કારણ કે એનાથી કઈ મળતું જ નથી. જયારે ખબર પડી કે વિકલ્પથી કઈ જગતમાં થતું નથી તો વિકલ્પ છૂટતા જ જાય. વિકલ્પનો રસ છૂટ્યો એ જ તે વિકલ્પને છૂટવાનો પહેલો પાયો નખાનો. વિકલ્પ છૂટ્યો ને વિકલ્પ છૂટ્યો ક્યારે? કે પેલા વિકલ્પમાંથી ઉપાદય બુદ્ધિ છૂટી કે વિકલ્પ છોડવા યોગ્ય છે. વિકલ્પ અકાર્યકારી છે, કઈ કરતો નથી. પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે, ક્રમે ક્રમે અને નક્કી છે, એ થવાનું છે તે નક્કી છે. તો આપણા પોતાના ભાવ એવા છે, આપણે આપણા પોતાના ભાવ જોડીએ એટલે એમ લાગે. ભારતમાં એક છોકરાનું નાની ઉંમરમાં મરણ થયું, કે બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું, નાની ઉંમરમાં છોકરો ગુજરી છે નાની. અરે પણ શું ખરાબ થયું? દસ વર્ષથી અમેરિકામાં એક હસબન્ડભાઈ કપલ હતું, એને બાળક નથી થતું. આ છોકરાનું ભારતમાંથી મરણ થયું, અમેરિકામાં જન્મ થયો. એ જ્યાં જન્મ્યો ત્યાં ખબર પડી કે બેન પ્રેગ્નેન્ટ થયા, તો તરત જ કેટલા લોકો ખુશ પરિવારમાં. આ 10 વર્ષની વારમાં એના લોકો રડે છે, આયા લોકો ખુશ થાય છે. એ કે બહુ દુઃખની વાત, બહુ દુઃખની વાત, આ કે બહુ આનંદની વાત. પણ બેમાંથી પોતાને શું લાગે વળગે કે જ્યાંથી મરણ થયું એમાં મારું શું, અહીંયા જન્મ થયો એમાં મારું શું? આવો નિષ્પક્ષ થઈ ગયો, આની સાથે અહીંયાથી છૂટ્યો હું તો એ મારું શું, અને બીજે ગયો ત્યાં એ મારું શું? આખો એવો છૂટો થતો ન્યારો આત્મા, એ આ જ હું છું. એટલી જોર એની ઉપરનો ત્યારે મરણ ને જન્મથી મુક્ત થયો, એ અમર બની ગયો. કોઈ પણ ઘટના એના કાળે ઘટે છે, વહેલી મોડી થતી નથી, નક્કી છે. એક ભાઈ આવું કીધું પછી પ્રવચન સાંભળ્યું તમારી જેમ, તમારી જેમ
અડધું સાંભળે, અડધું ન સાંભળે ત્યારે જ પછી આવી ગડબડ થાય. એ બધું ક્રમબદ્ધમાં નક્કી છે ને, હું કઈ કરતો જ નથી, બધું સવાનું હોય થાય. તો આ હું કઈ કરતો નથી તો રોજ દુકાને જઈને આટલી મહેનત કરું છું અને તમે કહો છો હું નથી કરતો, એ તો યોગ્યતા હોય એટલે થાય છે. તો કાલ તમને બતાવું, બીજા દિવસે આખો દિવસ ગયા છે ઘરમાં બેઠા છે કે લ્યો તમે કહો છો ને તારાથી નથી થતું, તારાથી નથી થતું, એ તો યોગ્યતા હોય તો થાય છે. તો આજે તો ન ગયો, એ ક્યાંથી જાઓ, આજે ઘરે રહેવાની યોગ્યતા હતી તમારી. રોજ જવાની યોગ્યતા હતી, આજે ઘરે રહેવાની યોગ્યતા હતી, પણ એમ નહીં કે બધા તમારા રહેવાના કારણે ઘરે રહેવાનું હતું એટલે તમારા સેવાથી તમે રહ્યા છો એમ નહીં, એ તો યોગ્યતા જ એવી એવી યોગ્યતા સહજ હતી. પણ તમને ફેરફાર કરવાનો ભાવ પડ્યો છે એટલે આ વિચાર આવે છે કે કેજીને આવું થયું કે છે ને, એકી કે લગ્નમાં આમંત્રણ કોઈ કે આપે છે, જનરલી તો કોઈ આપતા હતા પણ આ વખતે કોઈ કે આપ્યું હતું આપ્યું તો ક્યાં ક્યાં બધી ખુરશી ભાઈ ગોઠવેલી હતી, બધા જ એક ખુરશી ઉપાડીને આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને ત્યાંના જે ઘરે હોસ્ટ હતા એમણે કીધું કે આ શું કરો છો, કે વ્યવસ્થા કરું છું. વ્યવસ્થા નથી કરી, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ કે અહીંયા આરોહ ને વ્યવસ્થા નહીં કરો તો આવો મતલબ કઈ તો કરું ને, આ કઈ કરવાનો ભાવ છે ને, એ બનેલી વ્યવસ્થા જે હોય એને પકડાડે છે. જ્ઞાની કે આખું જગત વ્યવસ્થિત, તારી કઈ જરૂર નથી, ગરબડ કરતો નહીં, બધું બરાબર ચાલે, ગોઠવાયેલી વ્યવસ્થા છે. એની જેવી જેવી યોગ્યતા હોનાર ભવિષ્યતા નીતિ જેવી લખાયેલી હોય એવું થાય છે. આ તો વાત છે, આ તો વાત છે. જેની સાથે લોહીનો સંબંધ હતો એવા ફરજ ચક્રવર્તી ઋષભદેવ ભગવાન, જેની સાથેનો લોહીનો સંબંધ હતો એવા ફરજ ચક્રવર્તી, અને જેની સાથે કોઈ લોહીના સંબંધ નતા એવા ગાય ભેંસ ને ઘેટા ને બકરા, ગાય ને ભેંસ ઘેટા બકરા વાઘ સિંહ ભગવાનના સમોસરણમાં લોહીનો સંબંધ હતો એવા ભરત ચક્રવર્તી નથી. અને ગાય ભેંસ જાય છે, ભરત ચક્રવર્તી 60,000 વર્ષ માટે યુદ્ધ કરવા જાય છે, યુદ્ધ કરવા નીકળી જાય, કોણ કોને લાવી શકે, એનો કાળ પાકી રહી આવે છે. એની યોગ્યતાને હોનહાર હોય એને આવે છે. જેવી જેવી એટલે બધી પર્યાય ક્રમબદ્ધ છે, ગોઠવાયેલી છે, સુવ્યવસ્થિત છે, આડી અવળી થાય નહીં એવી છે. ગમે ગમે એ રીલની અંદર ફિટ થઈ ગયેલું છે, ફિટ છે, ખાલી એના સમયે સમયે દેખાય છે. જેમ ટાઈમ જાય પડદા ઉપર દ્રશ્ય આવે એમ સમય જતા નજર ની સામે દેખાય છે, પણ દેખાય છે એ છે રીલમાં ફિક્સ છે. કેવડી ભગવાન જાણે છે, હવે તો સંસ્થા બીતી જાય, કેવડી ભગવાન ક્યાં બેઠા બેઠા બધું કેમ જાણ્યું, પેલા ભરોસો પેલાના જમાના નતો ભરીશો. અત્યારે આ ખબર પડે કે આપણે ખાલી એક્સરે પડાવવો હોય તો આ કપડા કાઢવાની જરૂર નહીં, વગર કપડા કાઢે છે અહીંયાથી હાડકાની અંદર શું છે બધું ત્યાં ખોટામાં આવી જાય છે. તો પછી જો આટલું મશીનના અંદર જો આટલું આવી જતું હોય તો કેવળના જ્ઞાનમાં બધું આવી જાય એમાં શું આશ્ચર્ય. કે આડી દિવાલ નહીં આવતી હોય, આડી ઉપર સિલિંગ નહીં આવતી હોય, મશીન થી પણ પાર થઈને સ્કેન થઈ જાય છે બધું, તો આ કેવળ જ્ઞાન છે. કેવળ જાણ્યું છે એ થવાનું છે, એ થવાનું છે. હવે એમાં એવું છે કે આ ભાઈએ તમારી સાથે બિઝનેસ કર્યો, આ ભાઈ તમારી સાથે બિઝનેસ કર્યો અને તમને એનાથી નુકસાન થયું, બહુ મોટું નુકસાન થયું બિઝનેસમાં. એટલે કોઈ તમને આવીને સમજાવે કે ભાઈ એના ઉપર ગુસ્સો નહીં કરો, કેમ? કારણ કે જયારે તમારા જ કર્મના ઉદય એવા લખાયેલા હોય તો તમારું નુકસાન ક્યાંય જ છે, તમારું નુકસાન ક્યાંય જ છે. તમારા જ પોતાના એવા લખાયેલા હોય તમારું નુકસાન ક્યાંય, અને ઈ ન હોત તો કોઈ બીજો હોત, ઈ ન હોત તો બીજો હોત, પણ તમારા જેવા ઉદય હોય તો શું કરો તમે, એના ઉપર દોષ નહીં આપો. ઈ ન હોત તો કોઈ બીજો હોત, એનું તમારું નુકસાન થવાનું જ હતું તો થયું, એ ન હોય તો કોઈ બીજો હોત. કેવળ ભગવાન કહે છે કે તમારું નુકસાન થવાનું હતું તો થયું જ છે, અને એ ન હોત તો કોઈ બીજો હોત એમ નહીં, એ જ હોત. આ પણ નક્કી છે, ઘટના તો ક્રમબદ્ધમાં નક્કી છે, એના નિમિત્ત અને નિમિત્ત નક્કી ન હોત તો એક જીવના બીજા જીવ સાથેના ઋણાનુબંધ પૂરા થાત કેવી રીતે ક્લિયર કટ થાત? એટલે નિમિત્ત એ જ હોય તો બીજો ન હોય. આખું જગત પરિવર્તનશીલ છે, જે પર્યાય નદીનો જેમ પાણીનો પ્રવાહ વહેતો હોય, બુદ્ધ એમના ભિક્ષુકને કહેતા, એમના ભિક્ષુકને કહેતા કે પાણીના વહેતા પ્રવાહમાં તમે એક વાર પગ મૂક્યો પછી બીજી વાર ના મૂકી શકો. અને હું તો એમ કહું છું કે એક વાર પગ મૂક્યો તો બીજી વાર નહીં મૂકી શકો એમ નહીં, એક વાર એક ઠેકાણામાં પગ નથી મૂકી શકતા, કારણ કે હજી ઉપર પગ મૂક્યો હોય ત્યાં નીચે પાણી નથી, એક વારે પગ નથી મુકાતો એક પાણીમાં, રહેતા પાણી રહેતા પાણીમાં બીજી વાર પગ ન મૂકી શકાય, પણ નદીમાં વારંવાર પગ મૂકી શકે. નદી સ્થિર છે, પાણી અસ્થિર છે, પર્યાય એ ગઈ છે, ગઈ બીજી વાર આવતી નથી, પર્યાયનો અનુભવ બીજી વાર તમે નહીં કરી શકો, પણ દ્રવ્યનો અનુભવ અનંત વાર થઈ શકે છે, કારણ કે દ્રવ્ય ટકે છે. નદીનો અનુભવ નદીમાં પગ વારંવાર મૂકી શકાય, આવું પર્યાયનું સ્વરૂપ છે. હજી તો શરૂઆત એ નથી થઈ, ઘણી બધી વાત કેવી હતી. ચાલો ચાલુ રાખીએ, દસે દસ કલાક પહેલા આવી જઈએ, મજાક નથી કરતો, હતો રસ્તો તો ટેન્શન ના આવે, ક્યારેક અવસર મળશે ને.
આ વિષય ઉપર ચર્ચા કરશે. ત્યારે જો ભગવાન ઋણાનુબંધ હશે બાકી કોઈ નથી, જેમ તમને કીધું કે નિમિત્તે નક્કી છે, તો અમારા નિમિત્તે તમારો, તમારા નિમિત્તે અમારો સ્વાધ્યાય તો નક્કી હશે બ્રહ્મમાં, તો પાછું મળશે. પણ જાગૃતિ એ રહે, ગમે ત્યાં તમે રો, ખાલી એક જ જાગૃતિ. આ પર્યાય ના વહેતા પ્રવાહમાં વહેવા વાળો છે હું નથી, હું ટકેલો છું. એવો ધ્રુવ ન્યાયક, એવો ધ્રુવ ન્યાયક એ પર્યાયમાં રાગ ને પર્યાયના અંદર દુઃખ ને એ પીડા ને વેદના ને એ બધું પર્યાયમાં છે, પણ મારા ધ્રુવ તત્વોમાં કઈ નથી. દેહ તો બહુ